સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષરવદી છઠને દિવસ રાત્રિ પાછલી પહોર બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમને બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા પર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા અને ઘણી વાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા, જે એક વાત કહું તે સાંભળો. મહારાજે સત્સંગને દઢીકરણ કરવા માટે કેવો દાખલો કર્યો, રાત્રિ પાછલી પહોરી ત્યારે બોલાયો. બોલો, રાતે મહારાજ સુવા દીધા અને ત્યારે દઢીકરણ થયું. કારણ કે ભીડામાં આવ્યા વિના દઢીકરણ થાય, ભીડામાં રહેવું બહુ કઠણ છે. તમને જો ને અહીં કેટલા ભીડામાં રાખીએ તોય પણ મોકો મળે એટલે ખેતર માટો મારો પગી જાય. હવે આ પેલા શાહ તો ક્યાં શેક નાખ્યા છે, કારણ કે અહીં ઉપર ઉપરથી વીણાઈ ગઈ, ન્યા શાહ સુધી પગી ગયા. બોલો, હવે ખબર નહીં તમને પ્રસાદીનો મહિમા છે કે પછી મગફળીનો મહિમા છે કે બ્રહ્મસ્વામી થોડુંક આમ સવારમાં નાસ્તો નથી આપતા એની તકલીફ છે. બ્રહ્મસ્વામી કહેતા મને કે કેમ કરશે, મેં કીધું બસ આમ જ કરવાનું છે, નથી આપવા, મેં નથી જ આપવાનો. કારણ કે બહુ જો ખા ખા કરશે તો પછી આપણે એમ ધારી ખાય તો વધારે બેસી છીએ, ખાઈ ઠામકો નો બેસે એ ભાઈ પથારી ગોતે ને, ત્રણ ટાઈમ ખાય પછી શું કરે, પથારી ગોતે, એના કરતા બે ટાઈમ બરાબર છે. અને ભક્તો હકીકત મોક્ષનો પથ એવો જ છે, મુમુક્ષને અંતર ટાઢું થવું પડે, બસ મુમુક્ષને અંતર ટાઢું થવું જોઈએ. વિષય છે કે નહીં એની સાથે મતલબ નથી, અને વિષયની ઈચ્છા રાખે મુમુક્ષ છે નો કહેવાય, એ મુમુક્ષ જ નથી. વિષયને તર છોડે એ મુમુક્ષનું લક્ષણ છે. એટલે તમે બધા આવ્યા છો જાણીને આનંદ થયો. મગફળીનો કાંઈ વાંધો નહીં, કારણ કે અમારે આમે કંઈ વીણવાની નથી, એટલે અમારે કાંઈ ખોટ જવાની નથી. આમે ઘઉં વાવવાના છે મનોર ભગતને, તે તમે વીણી લેશો તો ખોટા અરોડા ઉગશે નહીં, તો ખેંચવા પડશે પાછા. એટલે તમને છૂટ પણ 2-3 વાગ્યામાં છૂટ તમારા ટાઈમમાં. મહેરબાની કરીને અમારો ટાઈમ નહીં બગાડતા તમે. આ કથાનો ટાઈમ કોનો છે, અમારો હૈયારો છે આપણો બધાનો. અને 2-3 નો ટાઈમ કોનો છે, એ તમારો પ્રાઇવેટ છે. તમે તારે 3:30 વાગે સાહે સાહ ચડી જઈયો, એનો કાંઈ વાંધો નહીં, તમારે ફાયદો જ છે, પણ હમણાં નહીં. મહારાજ જો રાતના જગાડી જગાડીને મહારાજ કેવી સરસ વાતો કરે છે. પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણી વાર સુધી તો પોતે વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે એક વાત કહું તે સાંભળો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું. વાત કહું વળી મનમાં થાય છે એક વાત ન કહું. એટલે ભક્તો મોક્ષની વાત, મોક્ષનો પથ આજ કઠણ છે એમની તે દાડે પણ કઠણ જ હતો, અને આજ કઠણ છે એમની ભવિષ્યમાં પણ મોક્ષનો પથ કઠણ જ રહેશે. એનું કારણ છે કે આ લોક આખો માયક છે, ઇન્દ્રિય અંતકરણ માયક છે. સમાજની અંદર એક એક વસ્તુ જ્યાં તમે દ્રષ્ટિ નાખો વધુ માયાજન્ય છે. માયાજન્યની મધ્યમાં રહીને અમાયકને પામવાના છે, માયાજન્યની વચ્ચે રહીને અમાયકને પામવાના છે, એટલે કામ કઠણ તો છે જ. મહારાજ કે અમને મનમાં થાય છે વાત કરીએ, વળી મનમાં થાય છે વાત ન કરીએ, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. પાછું મનમાં એમ થાય છે કે ના, તમે અમારા છો માટે કહીએ. કદાચ થોડું ઘણું દુઃખ થશે તો પણ મહારાજ કે વાત જો મનાઈ જશે તો કામ થઈ જશે. બીજા નંબરમાં અર્થ એવો થાય, અમારા જે હશે એને વાત મનાહે, અમારા નહીં હોય નહીં મનાય, તે અમારા છે એની જ અમને ચિંતા, અમારા નથી એની કઈ ચિંતા નથી. માટે મહારાજ કે અમારા મનમાં થાય તમે અમારા છો માટે વાત તો કરીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણ વર્તે તે જ મુક્ત થાય છે. એટલે આ વચનામૃત બીજું નામ શું કહેવાય ખબર, મુક્ત થવાનું વચનામૃત. આ વચનામૃત શું કહેવાય, મુક્ત થવાનું વચનામૃત. અને વ્યક્તિગત આ વચનામૃત મને બહુ જ ગમે છે, અતિ ગમે છે, કારણ કે આ વચનામૃત સાથે થોડોક રિસ્પોન્સ આમ સંબંધ છે. વિવેક વ્યૂહર પહેલા સંપ્રદાય પહેલામાં પહેલું વચનામૃત સાંભળ્યું ને તો આ સાંભળ્યું છે. ઉપકાર જો કે બ્રહ્મસ્વામીનો, કે જૂના જૂના થોડા મિત્ર હતા, વાત જૂની કરવામાં બાધક નથી એટલે કહું છું. પછી ઘનશ્યામ વગર મંદિરમાં દર્શન કરવા હું ગયેલો ને એ આવેલા, બે ત્રણ વર્ષથી નહીં મળેલા, પ્રદીક્ષિણા ફરતા ઓળખ્યું, મેં બોલા ભગત તો બરાબર એ જ લાગે છે. પછી આવ્યા તો ઓળખી ગયા. પછી ઘડીક બેઠા સત્સંગ, થોડીક વાતો કરી. પછી મેં કીધું બેહોર, મેં કીધું મારે જવું છે. મેં ક્યાં જવું છે? તો શક્તિ વિજયમાં. મેં ક્યાં? એ કહ્યું માવજી ભગત ના નથી કે સંભાળતી, એના જવું છે. મેં ન્યા ન જવાય. મને કે કેમ? મેં બરાબર સાંભળેલું કે એ તો માના હાથનું ખાતા નથી, નામ નથી કરતા, તેમ મેં કીધું ન્યા ન જવાય, મોક્ષ બગડી જાય. મને કે તમે એક ફિરિત આવો અને ભગવાને પ્રેરણા કરી અને તે દાડે પછી એને આગ્રહ કરેલો સભામાં ગયો, તે જ દાડે સભા વચનામૃત વંચાણો. અને દિવસ ભૂલાય નહીં, નનુમામાએ વચનામૃત વાંચ્યું અને પ્રાગજી પુરાણીએ ગાર્દી સાહેબ, હું બાબુ સાહેબ ગાર્દી, એ સત્સંગી થયા, એ વાંચ્યું, એ બહુ ગમ્યું ને એમાં પછી નનુમામાએ વચનામૃત વાંચ્યું, જીવમાં છેડ ઉતરી ગયો કે આ હા, મુક્ત થયા વિના છૂટકો નથી અને આ કર્યા વિના છૂટક્યો નથી. હા, આપણે ગાંઠ વળી ગઈ. બીજા દાડે રામપુરા મંદિરે જઈને વચનામૃત લઈ ત્રણ દાડા પૂરું કરી નાખ્યું. એ પેલા કોઈ વચનામૃત સાંભળેલું નહીં, ત્રણ દાડા પૂરું કર્યું, એવી લગ્ન લાગી આ વચનામૃત છે કાંઈ સુધી લઈ આવ્યું. તમે આમાં ધ્યાન આપશો તમને લઈ આવશે. અને આ સુધી લઈ આવત વાંધો નથી ને, અદભુત વચનામૃત છે મહારાજ. આ વચનામૃત ની અંદર મુક્ત થવાનો ઉપાય બતાવે, ઈલાજ બતાવે છે. બહુ સરસ મહારાજ વાત કહે છે. મહારાજ કે તમે અમારા છો માટે જાણીજે કહીએ અને આ વાત છે તેને સમજીને તે પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. અને તે વિના તો ચાર વેદ, ષટ શાસ્ત્ર, અઢાર પુરાણ, ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં, ગમે તેટલો દાખલો કરે પણ. મહારાજ કે જગતમાં મોટો વિદ્વાન કહેવાય કારણ કે ચાર વેદને ભણ્યો, ષટ શાસ્ત્રને ભણ્યો, અઢાર પુરાણને ભણ્યો, એટલે વિદ્વાન તો કહેવાય. પણ મહારાજ કે વિદ્વાન થયા પછી પણ અમે કહેશું એ કર્યા છે મુક્ત થવાશે નહીં. તે વાત કરીએ તે સાંભળો જે, બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહીં. બહાર ગમે તેટલી ઉપાધિ હોય પણ મનમાં ઘાટ નથી મહારાજ કે, તો અમને એની ઉપાધિ ખરખરો નથી. જોકે ભક્તજનો, મહારાજ બહુ સરસ વાત કહે છે, એક મોક્ષની વાત મનની સાથે બહુ નિસ્બત ધરાવે છે. પણ એનો મતલબ એમ નથી, મહારાજ એવું નથી કહેવા માગતા કે સ્થૂળ દેહ ગમે એમ વર્તે, એવું મહારાજને કહેવાનો મતલબ નથી. નતર તો જગત સાચું પડી જાય, મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા. મન આપણું પવિત્ર જોઈએ પછી મંદિરે જાય તોય ભલે, ન જાય તોય ભલે, માળા ફેરવી તોય ભલે, ન ફેરવી તોય ભલે, પૂજા કરીએ તોય ભલે, ન કરીએ તો. એ વાત મહારાજ કહેવા માગતા નથી. પણ મહારાજ કે માનો તમને ઓળખાઈ ગયો પછી દેહ કરીને તમારે ઘણી બધી પ્રવૃત્તિ રહે છે પણ એ પ્રવૃત્તિની અસર તમારા મન ઉપર નથી થતી તો એની આરે મને વાંધો, એવું મહારાજ કહે છે. બાકી મારની બાંધેલી મર્યાદા કે મારની બાંધેલી નિયમ એને તો પાલન કરવા જ રહ્યા, પણ એ કરતા કરતા મહારાજ કે તમે પ્રવૃત્તિ કરો છો ને એમાં પછી તમને મન ઉપર જો અસર નથી તમને વાંધો નથી. નહીં તો બાહ્ય વૃત્તિ એવી છે કે જીવાત્માના મન ઉપર અસર કરે છે, પણ મહારાજ કે અસર ન કરે તો કઈ વાંધો નથી. અને અંતરમાં જો રંજ જેટલો પદાર્થનો ગાઢ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યાં નિરાંત થાય એવો અમારો સ્વભાવ છે. પણ અંતરમાં જો ઘાટ મહારાજ કેનો થાય તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે. પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર સામે જોયું ત્યાં તો એ અંતકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. મહારાજ રેકોર્ડ તોડ્યો, મહારાજ અહીંયા પોતાનું સર્વોપરીપણું દેખાડે છે. હું સર્વોપરીપણું છે ખબર પડી? વાત બરાબર સમજો. તમે કોઈ પણ શાસ્ત્ર ઉઠાવશો, કોઈ પણ મહાપુરુષની વાત તમે જોશો તો બધાનું કથન એક જ છે કે જીવાત્માને મુક્ત થવાનું કારણ કે બદ્ધ રાખવાનું કારણ કોણ છે? મન છે. શું કહે છે જગત આખું? શું કહે છે કે જગત જીવ મુક્ત થાય છે કે બદ્ધ થાય છે એનું કારણ મન છે. ત્યાં કઈ શાસ્ત્ર માત્ર અટકી ગયા, મૂળ જીવાત્મા કેમ બદ્ધ થાય છે, કેમ મુક્ત નથી થઈ શકતો એનું કારણ કોઈ શાસ્ત્ર શોધી ન શક્યું, કોઈ મહાપુરુષ ન શોધી શક્યા. મહારાજ જીવાત્મા બદ્ધ કેમ થાય છે એનું કારણ ગોત્યું છે. આ વચનામૃતમાં કારણ ગોત્યું છે. મારે કે જગત ભલે બધાએ કહેતા ને ભલે શાસ્ત્ર માત્ર એમ કહેતો હોય કે જીવાત્મા બદ્ધ થાય છે કે મુક્ત થાય છે એનું કારણ મન છે, પણ મહારાજ કે અમે કહીએ છીએ કે મન નથી, એમ બદ્ધ મુક્તનું કારણ મન નથી, આ એની સર્વોપરી કલમ છે. નહીં તો ભક્તો હંમેશા એક શાસ્ત્રી કીધું હોય અને અનુવૃત્તિને જ આગળ વધવું પડે આમ. પણ મારું સર્વોપરીપણું છે મહારાજ કે પોહાય શાસ્ત્ર કીધું હોય, અને મહારાજ કે મેં કહીએ છીએ એમને સાબિત કરી દેવું કે શાસ્ત્રોએ કીધું અથવા તો મહાપુરુષ કીધું એ ત્યાં સુધી પહોંચ્યા નથી, કારણ સુધી અધવચ્ચેથી પાછા વળી ગયા છે. એને કારણ જડ્યું નથી કે જીવાત્મા કેમ બદ્ધ થાય રહે છે, કેમ મુક્ત થાય, એ કારણ આજ સુધીમાં કોઈ શાસ્ત્ર કે કોઈ પણ મહાપુરુષ શોધી શક્યા નથી, મેં સાબિત કરી દીધું એમ. મારીની અમુક વાત જે છે ભક્તજનો એ તમને સર્વોપરીપણે નિશાન સાઇન કરી આપે એમ. જો ગીતાજીની અંદર એક મત એવો પ્રવર્ત્યો, જગતમાં પ્રવર્ત્યો છે કે માણસનો સ્વભાવ જાતો જ નથી, પ્રાણ અને પ્રકૃતિ હારે જાય છે, આ જગત કહે છે. અને ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણે જ્યારે સ્વભાવ પર બહુ વાતો કરી ત્યારે અર્જુને પ્રશ્ન કર્યો, કૃપાનાથ એ સ્વભાવ પર કોઈ નિયંત્રણ નાખવામાં આવે તો? ત્યારે ભગવાન કૃષ્ણ એવું બોલ્યા, અર્જુન નિગ્રહ કેમ કરિષ્યતિ, સ્વભાવને આગળ નિયમે શું કરે, એને ફગાવી દે, એનો મતલબ સ્વભાવ જાતો નથી. એવું કોણ બોલ્યા? ભગવાન કૃષ્ણ. એનો બીજો મતલબ કેવો થાય? સ્વભાવ ન જાય તો હજી મોક્ષ થવો ને કેથી? દીધા મર્યો સમાજ, દીધા મર્યો. સ્વભાવ જાતો નથી એમ કીધું, પણ સ્વભાવ ટાળવાની કોઈ વાત બતાવી શક્યા નહીં. ન તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર હિન્દુ ધર્મમાં ગીતાજીને લેબલ આપ્યું, પણ ગીતાજી સ્વભાવની ભયંકરતા દેખાડી શક્યા, પણ ગીતાજી સ્વભાવ ટાળવાનો ઇલાજ ન દેખાડી શક્યા, જેનો ઇલાજ ભગવાન સ્વામિનારાયણે મધ્યના 37મા વચનામતમાં બતાવ્યો. મહારાજ કે પોહાઈ ભલે કહેતો હોય સ્વભાવ ન જાય, પોહાઈ કહેતો હોય, કોઈ મહાપુરુષ કહેતો હોય, અવતાર કહેતા હોય, પોહે શાસ્ત્ર કહેતો હોય, તમે ચિંતા છોડો, આવો મારી સામે બેહો. મહારાજ કે હું કહું એમ કરો, તમારો સ્વભાવ માત્ર જતો રહેશે. અને મહારાજ ઇલાજ બતાવ્યો. મહારાજ કે સાંભળો, ભગવાનના ખરેખરા સાધુ ખરેખરા ભગવાનના ભક્તની સાથે અતિશય પ્રીતિ બંધાય, એક ઇલાજ. અતિશય એનો દ્રઢ વિશ્વાસ હોય, બીજો ઉપાય. અને મહારાજ કે અતિશય પ્રીતિ હોય, એના વચનમાં અતિશય વિશ્વાસ હોય, અને મહારાજ કે દુખ્યું ગમે તેવા કઠણ વચન કહે તો પણ પોતાના હિતકારી માને, દુઃખ ન લગાડે. મહારાજ કે જીવમાં સ્વભાવ જડાઈ ગયો છે ને તોય પણ સ્વભાવ નીકળી જાય, સર્વોપરી કલમ ભગવાન સ્વામિનારાયણ વાપરી, જીવમાં જડાઈ ગયો છે તોય નીકળી જાય છે. એટલા માટે ભક્તો કહું કે વચનામૃતમાં મહારાજે લીટી લીટી નહીં, શબ્દે શબ્દ જગ્યાએ શબ્દે શબ્દમાં સર્વોપરીપણું ભર્યું છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ શબ્દ શબ્દમાં સર્વોપરીપણું ભર્યું. એમના આવડે વાંચી જાય તો વાંચી જાય ખીલો, પણ એમાં મહારાજનું સર્વોપરીપણું ક્યાં છે એ આપણને નથી જડતું, એટલે વચનામૃત નથી ગમતું, અથવા તો વચનામૃત પ્રીતિકર નથી બનતું, અથવા તો મહારાજને સમજાતા. જ્યાં સુધી વચનામૃત ન સમજાય, તમારે લખવું હોય તો લખજો, ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ ન ઓળખાય. વચનામૃત સમજાય એને જ ભગવાન સ્વામિનારાયણ સમજાય, જેને વચનામૃત ન સમજાય અને સ્વામિનારાયણ ભગવાન કોઈ દી ન સમજાય. જેને પણ ભગવાન સ્વામિનારાયણ સમજવા હશે એને વચનામૃત તો સમજવું જ રહ્યું. અહીંયા મહારાજ, મહારાજ કે શાસ્ત્ર પોહાય તે કહેતું હોય, મહાપુરુષ પોહાય તે કહેતા હોય, પણ અમે એમ કહીએ છીએ કે મુક્ત થવામાં મન દોષરૂપ નથી, મુક્ત થવામાં નથી અને બદ્ધ થવામાં મનનો વાંક નથી. તો આપણે ગોતવું પડશે ને મહારાજ શું કહે છે, ખરું ને? અરવિંદભાઈ અદભુત ઉપાય મહારાજ બતાવે છે, વચનામૃત તો વચનામૃત છે ને, વચનામૃત એટલે સાયન્સમાં લીધેલું એડમિશન છે, એટલે થોડું ગહન તો હા પડે છે, ગહેરાઈ છે આમાં, ઊંડાણ છે. મેં તમને કીધું તો એક ફેરી, પણ આ ઊંડામાં ઉતરે એને બાકીનું બધું પછી છીસરું જ લાગે, સમજાણું. 100 ફૂટનું કૂવો ને એમાં ધુબકા મારી નાતો હોય, એને કદાચ પછી પાટોડમાં નાવું હોય તો શું કઠણ પડે. વચનામૃતની અંદર જેને મન ખૂત્યું એને પછી શાસ્ત્ર માત્રમ ખૂતી જાય. વચનામૃત એવો એક ગ્રંથ છે કે જે ગ્રંથને પુરવાર કરવા માટે બીજા કોઈ શાસ્ત્રની સાંખની જરૂર નથી પડતી. વચનામૃત સ્વયં સાંખરૂપ છે અને સ્વયં પોતે મૂર્તિમંત પણ છે. નહીં તો મૂર્તિમંત અને સાંખ બે અલગ અલગ વસ્તુ હોય. મૂર્તિમાન પોતે હોય, નથી ઓલા કોકને કાંઈ કેસ થયો કે જામીનમાં બીજો કોક ઉભો રહે તો હું જામીન છું યાર આને છૂટો કરી દો, અને ઓલો પછી ન પકડે તો ઓલો હલવાઈ જાય. પણ વચનામૃત સ્વયં મૂર્તિમંત પોતે છે અને જામીન પણ પોતે જ છે. અને મુમુક્ષને કહે છે કે આ પ્રમાણે કરશો, જાઓ મેં તમને જામીન તમારા થાય છે, અક્ષરધામની આ બાજુ તમે નહીં રોકાવ, અષ્ટાવરણની પાર તમે પહોંચી જશો, પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ સુધી પહોંચી જશો. પોતે મૂર્તિમંત વચન આપે છે અને જામીન પણ પોતે થાય છે. એટલે અદભુત ગ્રંથ છે. એમાં મહારાજ મુક્ત થવાનો ઉપાય બતાવ, બરાબર જોજો. હવે મહારાજ કે અમારા મનમાં થયું આ કેમ, જો જન્મથી જીવાત્મા જન્મ મરણ જન્મ મરણમાં ગોથા ખાય કેમ મુક્ત થતો નથી, કેમ ધકાધક થયો છે. મહારાજ કે મેં થોડાક ઊંડા ઉતર્યા, પહેલા મનમાં એમ થયું કે મન બુદ્ધિ ચિત્તને અહંકાર એ આમાં કારણભૂત હશે, પણ મહારાજ કે એની સામે મેં જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણને લઈને મનને લઈને આ જીવાત્મા મોક્ષ ન પામતો એ કારણ દેખાણું નહીં. અંતકરણમાં તો ભગવાન સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતકરણને ગાફલતા રહે છે. જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલ પણ રહે છે, એટલો જ અંતકરણનો વાંક છે. એનું નામ ચડ્યું જરાક વાંક છે. એનો શું વાંક છે? તો કે એને ગાફલ પણ રાખ્યું, અંતકરણે ગાફલ પણ રાખ્યું કે આવા ભગવાન મળ્યા એટલે હવે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી, એટલો જ એનો વાંક છે, બાકી એનો કાંઈ વાંક નથી. અને પછી બધો વાંક એના ઉપર ગયો છે, પણ વાંકમાં કારણમાં એ નથી. મારે કે સાંભળો હવે એમ તમને કારણ બતાવ્યું કોણ મુક્ત નથી થવા દેતું. અને જાજો વાંક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે, તેની વ્યક્તિ કહીએ છીએ. જે જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે. મહારાજ કે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો જે છે એ તમારી સ્વિચ બદલી કાઢો ને, પાવર વધ ઘટ થાય છે. પાંચ જે જ્ઞાન ઇન્દ્રિયો છે મારે એ જ કારણભૂત મોક્ષ નહીં થવા દેવામાં. કારણમાં કોણ છે? પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે. કારણ કે જ્ઞાન ઇન્દ્રિયો શું કરે છે? જગતમાંથી બધો ખોરાક લઈ આવે છે. આ જોઈને ખોરાક લઈ આવે, કાન સાંભળીને ખોરાક લઈ આવે, જીભ સ્વાદ લઈને ખોરાક લઈ આવે, ત્વચા સ્પર્શથી ખોરાક લઈ આવે, નાસિકા ગંધથી ખોરાક લઈ આવે, અને એ બધો જથ્થો પછી મનને આપે. મન બિચારું ભોળું છે કારણ કે સત્વગુણમાં પ્રગટ થયું છે એટલે હંગરી રાખે, એને એમ કે કામ લાગશે. અને ઇન્દ્રિયો પછી પોતપોતાનું કાર્યમાં લાગી જાય છે. અને મન પાસે જથ્થો પડ્યો, દાખલા તરીકે કોઈ કાંઈક ચોરી કરી નીકળ્યો, ચોરી કરી નીકળ્યો અને પછી એને ચોરીનો જથ્થો લીધો હતો, પણ ભાગતા ભાગતા પછી એ ભાગી ગયો ને ચોરીનો જે માલ હોય એ કોકને મૂકી દે, ભાઈ પકડાય કોણ? ઓલો ભાગી ગયો, જેમ ત્યાંથી માલ પકડાય એ ચોર. એ માલ બધો ક્યાંથી પકડાવાનો? મનની પાસેથી. કારણ કે બધા જથ્થો મૂકી દીધો ને એટલે પછી આ સંકલ્પ વિકલ્પ કરી રાખે, જેથી કરીને ગુનેગાર મન સાબિત થયું. પણ મહારાજ કે મન હકીકતમાં ગુનેગાર નથી. મન ઉપર કેસ લડીને બિચારા મનને કાંઈક હળવું કર્યું હોય તો મહારાજ એક જ કર્યું, બોલો. બાકી જેટલા જેટલા વકીલો લડ્યા ને બધા મન ઉપર બોથરાટી જ બોલાવી રાખ્યા, પણ મહારાજે કીધું ભાઈ નિર્દોષ છે, સાચો ગુનેગાર ગોતો. અને મહારાજ સાચો ગુનેગાર ગોતીને સાબિત કરી દીધું કે ભાઈ ગુનેગાર મન નથી પણ પંચ જ્ઞાન ઇન્દ્રિયો છે. આ એનું સર્વોપરી પણ કેટલા અવતારો થયા? આ ભૂમંડળ રચાણું પછી કેટલા અવતારો થયા કોને ખબર છે? કેટલા થયા? 1,006,000 અવતારો થયા. કેટલા થયા? 1,006,000 અવતારો થયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, 1,006,000 અવતારો મથ્યા પણ કારણ ન ગોતી કેટા. મારે એક જ વાર આને પાછ રોકાણા કેટલું? કોઈ હવા હવા વર, કોઈ 1,000 વર, કોઈ 11,000, કોઈ 11,500 વર, તો કારણ ન જડ્યું. ઘણી ફેરી ઘણા બધા ડોક્ટરો ભેળા થાય ને કેટલી પ્રકારની મહેનત કરે પણ રોગ ન ગોતી શકે. પછી મોટા ડોક્ટરને બોલાવે અને આમ નાડી હાથમાં લઈ એક સેકન્ડમાં કહી દે આમાં કાંઈ નથી, અને બસ ઉલટી થાય છે ને, એક કામ કરો આ ટેબ્લેટ સાહેબ હાર થઈ જાય. અને ઓલ્યા એ તો ઉલટી થાય તો કંઈક કરી નાખ્યું, મનમાં અલ્સર થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ઓલું થઈ ગયું, ઓલું થઈ ગયું, ઓલું એક ટેબ્લેટ્સમાં હરખું કરી દે. એમ કેટલાય કેટલાય મથ્યા, પરંતુ કોઈ કારણ નહોતું ગોતે. કે બધાને કારણ તો ગોતું જ હતું કે કેમ આ મુક્ત નથી થતો, પણ કોઈને જડતું નહોતું. જડતું નહોતું એટલે આડે અવળે આડે ધડ દવા આપતા હતા, કેટલી રિએક્શન આવે એવી. ભગવાન સ્વામિનારાયણ ઓરિજિનલ કારણ ગોતી કાઢ્યું. અને તમે જુઓ આડે ધડ દવા આપી છે એની સાબિતી જ પાછી. ભગવાન સ્વામિનારાયણે ગોતી કાઢ્યું ઇન્દ્રિયો છે એ જ દોષરૂપ છે. એટલે મહારાજે ઇન્દ્રિયો નિયંત્રણનો જે વિધિ કર્યો કોઈ નથી કર્યો. તમે જુઓ મહારાજ પંચવર્તમાન બાંધ્યા, મારા આશ્રિતને આમ જ રહેવું, ગ્રસ્થને આમ જ રહેવું, ત્યાગીને આમ જ રહેવું, એમ અત્યાર સુધીના 1,006,000 અવતારો થયા. એક જગ્યાએ તો દેખાડો દોષો બધા દેખાડ્યા હતા, આ દોષ આવો છે આવો છે આવો છે, પણ એનું બંધારણ સંગઠન કરી આમ કરશો તો ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ થતાની સાથે મન શુદ્ધ થઈ જશે અને તમે શેખ સુધી પહોંચી જશો. આવો ચોક્કસ રસ્તો કે ચોક્કસ વિકલ્પ મારા છે કોઈ આજ સુધી આપ્યો. અને તમે પોહાઈ શાસ્ત્ર વાંચો, હિન્દુ ધર્મનું વાંચો તોય ભલે, ઈસાઈ ધર્મનું વાંચો તોય ભલે, મુસ્લિમ ધર્મનું વાંચો તોય ભલે, ક્રિશ્ચન સંપ્રદાયનું વાંચો તોય ભલે, તમને ચોક્કસ નિર્ણય આપી દે કે આ જ રોગાને છે અને આ ટેબ્લેટથી મટી જ જશે. આવો ઈલાજ કે ચોક્કસ નિદાન આજ સુધી કોઈએ નથી કર્યું અને એ નિદાન મહારાજે કર્યું છે, એ જ મારનું સર્વોપરીપણું છે. મહારાજ કે મનની અંદર તો, અંતકરણની અંદર તો ભગવાન મળ્યા છે, તે હવે કાંઈ કરવું રહ્યું નથી, એવું ગાફલપણું રહે છે, એટલો જ અંતકરણનો વાંક છે. અને જાંજો વાંક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. પંચ જ્ઞાન ઇન્દ્રિયો જીવનો મોક્ષ બગાડનાર છે. તેની વ્યક્તિ કહીએ છીએ જે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે, જુદા જુદા ગુણ છે. આપણે મહારાજનું સંશોધન છે, સ્વાદ જુદા જુદા છે, એનું અવલોકન તો આખી દુનિયાએ કર્યું હતું, પણ ગુણ પણ જુદા જુદા છે, એ મહારાજની લેબોરેટરીમાંથી નીકળેલો રિપોર્ટ છે. અદ્ભુત વાત મહારાજ બતાવે છે. મહારાજ કે જીવાત્મા જે જે ભોજન જમે છે, પંચ જ્ઞાનેન્દ્રનો મહારાજ કે વાંક છે, એમાં જીવ નાના પ્રકારના ભોજનને જમે છે. નાના પ્રકાર એટલે થોડું થોડું નહીં, જરાક જરાક, જરાક તો ક્યાંક ખાય જ છે, પેટ ભરાય રહે, ઓડકાર આવે, પછી પાછા બે બુકડા જમે. પણ અહીંયા નાનાનો અર્થ અનેક પ્રકાર. જીવાત્મા અનેક પ્રકારના જે ભોજનો કરે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. સ્વાદ જુદા જુદા છે, આમાં આપણે કાંઈ વ્યાખ્યા કરવી નથી, કારણ કે આખી દુનિયાને ખબર છે જુદા જુદા સ્વાદ છે. પણ મહારાજ મોટી વાત એ બતાવે, જુદા જુદા ગુણ છે. ભોજન જે બન્યું છે મહારાજ કે એ સાત્વિક પણ હોઈ શકે, રાજસ પણ હોઈ શકે, તામસ પણ હોઈ શકે. સાત્વિક, રાજસ અને તામસ બનવા પાછળ ઘણા બધા કારણો હોય. કેવી રીતે બનાવવામાં આવ્યું છે એ પણ કારણભૂત બને, કોણે બનાવ્યું છે એ પણ કારણભૂત બને, એમાં કોઈ પદાર્થ વપરાણું છે એ પણ કારણભૂત બને. પદાર્થે કરીને પણ ક્યારેક સાત્વિક, રાજસ કે તામસ બની જાય, ક્યારેક બનાવવાની પદ્ધતિથી પણ સાત્વિક, રાજસ કે તામસ બની જાય, અને ક્યારેક બનાવનારને કારણે પણ સાત્વિક, રાજસ કે તામસ બને. દાખલા તરીકે સાદું રોટલી શાક જ બનાવે પણ ભગવાનનો ભક્ત બનાવે છે તો સાત્વિક તો શ્વેથી પર નિર્ગુણ સ્થિતિને પામી જાય. એનું એ જ રોટલી શાક છે પણ તો જગતનો જીવ ફિલ્મ ગાતા ગાતા એકે ફેરી હાથે ધોયો નથી અને એ રસોઈ બને, રોટલી શાક જ બને, બે બટેકાનું શાક ને રોટલી બનાવી પણ એ તામસી બની જાય. બનાવનાર તો પદાર્થો તો એકનું એક છે પણ બનાવનારને ભેદે કરીને ભેદ થાય છે. એકની એક વસ્તુ બનાવવાની પદ્ધતિથી પણ મહારાજ કે ફેર પડે છે. બનાવેલી વસ્તુ, બનાવેલી વસ્તુ જો તમે એને વ્યવસ્થિત છોડો, વ્યવસ્થિત શકો, વ્યવસ્થિત એની પદ્ધતિથી કરો તો એ સાત્વિક બને છે. અનુસંધાન તમે ન રાખો અને થોડું બરડ તરડ થઈ જાય તો રાજસ બને છે, અને એ બળી જાય, ચોટી જાય તો એ તામસ બની જાય છે. એ બનાવવાની પદ્ધતિથી ગુણમાં ફેર પડે છે અને પદાર્થથી ફેર પડે તો આખી દુનિયા જાણે. એનો એ ચૂલો, એનો એ બનાવનારો રોટલી શાક બન્યું હોય, લસણ નહીં, ડુંગળી નહીં, હિંગ નહીં, તો એ સાત્વિક બને, અને બધું નાખીને બનાવે તો તામસ બની જાય. મહારાજ કે એ સ્વાદ તો અલગ અલગ છે પણ ગુણ પણ ભોજન ભોજનમાં અલગ અલગ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તો પણ લીલાગર ભાંગ્યને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જે અનંત પ્રકારના છે તેનો ગણતા પણ પાર આવે નહીં. તેમજ એ જીવ સ્ત્રોત્ર દ્વારા અનંત પ્રકારના શબ્દને સાંભળે છે. સ્વાદની મહારાજ વાત કરી, મહારાજ કે અનંત પ્રકારના જે સ્વાદ છે એમાં મલિન વ્યક્તિ બનાવનાર હોય, પદાર્થ મલિન હોય, બનાવવાની પદ્ધતિ મલિન હોય તો મહારાજ કે જેમ લીલાગરી ભાંગ પીવે અને એનો ભગવાનનો ભગત હોય તો કેપ ચડાવીને ન રહે, એમ મલિનતાયુક્ત ભોજનનો જો આહાર કરે તો ભગવાનના ભક્તની પણ બુદ્ધિ ફેરવીને ન રહે. ગમે તેવો ભગવાનનો ભગત હોય તો પણ બુદ્ધિને ફેરવી નાખે. મહાભારત કે ભીષ્મ પિતામહ જેવા અને કૃપાચાર્ય જેવા ગુરુ દ્રોણ જેવાની મતિને જો ફેરવી નાખી હોય, ખાલી દુર્યોધને બનેલા ભોજન ઉપર સ્પર્શ કરીને કર્ણને કીધું કે જા હવે જમાડ દે, ચિંતા નહીં કરીશ, આપણા પક્ષમાં ભળશે. ને તો રાડ્યું નાખતા હતા કે કૌરવના પક્ષમાં કોઈ દી ન ભળાય, કૌરવના પક્ષમાં કોઈ દી ન ભળાય. અરે કૌરવ ભેગું તોળી ભળાતું છે. એને એ જ્યાં મોઢામાં કોળિયો મૂક્યો અને ગળા હેઠે ઉતર્યો, ભીષ્મ પિતામહ જેવા ભીષ્મ પિતામહ ઉભા થઈ ગયા, ઉર્ધ્વ રહેતા પુરુષ ઉભા થઈ ગયા. અરે આ પૃથ્વી સર્જાણી ત્યાં સુધી અનેક અબજો બાપોએ દીકરાના સંબંધ કર્યા, એવા તો અનેક ઇતિહાસો છે, પણ દીકરાએ બાપનો સંબંધ કર્યો એક જ ઇતિહાસ છે મહાભારતનો, ભીષ્મ પિતામહનો, આવો વિરલ પુરુષ. પરંતુ મલિન વ્યક્તિના સ્પર્શ થયેલું ભોજન જેમ્યા ઉભા થઈ ગયા. અને એમ કે એમ જન્મ્યા ત્યારથી બસ કૌરવના ઋણી છીએ. અને આજ કૌરવ મુશ્કેલીમાં હોય અને એ વખતે એને સહાય ન કરીએ તો અમે નમક હરામી કહેવાય માટે જા કહી દો, દુર્યોધનની ચિંતા નહીં કરે, અમે એના પક્ષમાં ભળશું અને અર્જુનને ધરતી પર ઢાળી દઈશ, ભીષ્મ પિતામહ જેવાની બુદ્ધિને ફેરવી નાખીએ. મલિન આહારનો પ્રતાપ. સંપ્રદાયનો ઇતિહાસ ઉમરેઠની અંદર સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે વગેરે સંતો પધારેલા, મારા ધામમાં સીધા આવી ગયેલા. અને એ વખતે જબરો ઉપદ્રવ, દિશેલા લોકો આદર્યો, શાસ્ત્ર અર્થ કરીને સ્વામિનારાયણ ભગવાન નથી, એનો સ્થાપિત સંપ્રદાય નથી એમ નક્કી કરીને મૂળિયા ઉખેડી નાખવા. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિક સંતોને કીધું, લોક તમે જાઓ, અમે પાછળથી આવીએ છીએ. નિત્યાનંદ સ્વામી આદિક સંતો પહોંચી ગયા અને શાસ્ત્ર અર્થ થયો. પણ એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ, છ દિવસ, સાત સાત દિવસ સુધી શાસ્ત્ર અર્થ થયો, પણ સ્વામી હારે નહીં, પણ સામે વિદ્વાનોને હરાવી પણ ન શકે. સાત સાત દાડા વીતી થઈ ગયા, સ્વામીનું હૃદય ઉદ્વેગથી ભરાઈ ગયું કે આજ સુધીની પહેલી ઘટના, આજ સુધીની પહેલી ઘટના. ગમે તેઓ વિદ્વાન હોય તો બસ, બહુ બહુ તો મારે આમ એક કલાક જજુમી શકે, બહુ તો બે કલાક, ત્રણ કલાકે તો ઢળી જ ગયો હોય, એને બદલે સાત સાત દિવસ વ્યતીત થયા તેમ છતાં હું ઝુકાવી નથી શકતો. સ્વામીનું હૃદય ઉદ્વેગથી ભરાઈ ગયું. આનું કારણ શું છે? રાતના નિદ્રા ન આવી અને બરાબર તે જ દિવસે ગોપાળાનંદ સ્વામી ઉમરેઠ પહોંચ્યા. સ્વામીની પાસે રડતા નેત્રે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, સાત સાત દાડાથી દાખલો કરું છું પરંતુ વિદ્વાનો ઝૂકતા નથી, હરખેને એવો કોઈ પ્રશ્ન આવી જશે અને ઉત્તર નહીં થાય તો મારા તો ધામમાં સીધા આવ્યા છે, ગજબ થશે. હજારો સંતો અને હજારો ભક્તોએ પોતાના પ્રાણ આ સંપ્રદાયને પાતાળ સુધી ઊંડો પેસાડવા માટે, આના મૂળિયા પાતાળ સુધી ઊંડા પેસાડવા માટે અને આને યશ આકાશને અડે એટલા માટે રાત દાડો દાખલો હજારો સંતો ભક્તો એકને પોતાના લોહી રેડ્યા છે. સ્વામી એના ઉપર પાણી ફરી વળશે. અક્ષરધામના અધિપતિ આ પૃથ્વી પર પધાર્યા, એના પર પાણી ફરી વળશે. સ્વામી, હૃદયમાં બહુ દુઃખ છે. સ્વામીએ તરત નાના સંતોને બોલાવ્યા અને કહ્યું, સંતો હમણાં રસોઈ કોની ચાલે છે? સંતોએ કીધું છે કે જ્યારથી આવ્યા છે ને ત્યારથી નગર શેઠ બધું શુદ્ધ આપી ગયા છે અને કહી ગયા છે જ્યાં સુધી રોકાણ ત્યાં સુધી મારું સીધું જ વાપરશો. સ્વામી કે ભલે તમે જાઓ. ગામના બીજા બે ત્રણ હરિભક્તોને બોલાવ્યા. ગામનો નગર શેઠ કેવો છે? અરે સ્વામી, સાક્ષાત પાપનો પર્વત છે, એની અંદર શું દુર્ગુણ નથી કહી શકાય એમ નથી, દુર્ગુણનો સાક્ષાત ઢગલો છે, તમામ દુર્ગુણ એની અંદર છે. સ્વામી તુરંત નાના સંતોને ફરીવાર બોલાવ્યા અને કહ્યું, ફલાણા પેલા બ્રાહ્મણ છે ને બહુ પવિત્ર, એને બોલાવો. એને બોલાવ્યા અને કહ્યું, સાંભળો, આ તમારી ઘેરથી સીધું લઈ આવો. એને ઘેરથી સીધું મંગાવ્યું અને સંતોને કીધું, સંતો આ સીધામાંથી રસોઈ બનાવો, ઠાકોરજીને જમાડો. અને સ્વામીને કીધું, સ્વામી તમે ઠાકોર જમાડીને પછી સભામાં જાજો. નિત્યાનંદ સ્વામીએ બનેલો થાળ ભગવાનને સંભાળીને જીમ્યા અને સભામાં ગયા. પણ આજ તો સ્વામીનો રંગ કંઈક જુદો હતો. જે મહાભારતના યુદ્ધમાં છેલ્લા દિવસે અર્જુન ગાંડો થઈને મીંડ્યો હતો, એને ખબર હતી કે આજ મારો છેલ્લો અંતિમ દિવસ છે અને આજ મારું પરાક્રમ એની સફળતા છે. નિત્યાનંદ સ્વામી પણ આ સભામાં આવ્યા. વિદ્વાનો સ્વામી સભાની અંદર પ્રવેશ કર્યો ત્યારથી નક્કી કરવા માંડ્યા, આજ આ સ્વામી વિજય લીધે એના પાછા નહીં જાય. અને સ્વામી શાસ્ત્રાર્થ માંડ્યો, પણ સ્વામી શાસ્ત્રાર્થમાં બહુ ફરાટી બોલાવવા માંડ્યા. વિદ્વાનોને માથું ન અધર થવા દે, અડધો કલાક ને એક કલાક જ્યાં ન થાય ત્યાં તો સ્વામી સાબિત કરી દીધું, સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, એનો સ્થાપિત સંપ્રદાય વૈદિક છે. તમે કલ્પના કરો, નિત્યાનંદ સ્વામી જેવા મહારથી પુરુષ ઉપર પણ જો મલિન આહાર અસર કરી શકતો હોય તો સામાન્ય વ્યક્તિની શું વાત કરવી એમ. આજના ફિલોસોફર એમ કે શું ખાવું શું ન ખાવામાં શું ફરક પડવાનો છે, તારામાં ફરક એ નહીં પડે. અને ફરક પડે એવી પોઝિશન રહેવાય નથી પામી. ભગવાન સ્વામિનારાયણ બોલે એ વાત કોઈ દી અન્યથા ન થાય, યાદ રાખજો, કોઈ દી અન્યથા ન થાય. મહારાજ કે મલિન આહાર, મલિન આહાર એ લીલાગર ભાંગ જેવો છે, માટે મારો આશ્રિત કદી મલિન આહાર ન કરે. માટે વારંવાર તમને કહીએ છીએ આહારની શુદ્ધિ કરજો. મહારાજનું બાંધેલું પંચવર્તમાનનું છેલ્લું વર્તમાન ગ્રસ્થનું વટલું નહીં, વટલાવું નહીં, અને અણે શુદ્ધ પાળજો. દારૂ જિંદગીમાં પીવો નહીં, મીઠ કદી ખાવું નહીં, ચોરી કદી કરવી નહીં, વ્યભિચારને માર્ગે કદી જવું નહીં, ન ખપતી વસ્તુ કદી ખાવી નહીં, જેનું ન ખપતું હોય એનું પણ કદી ખાવું નહીં. અદ્ભુત વાત મહારાજે ભોજનની બતાવી. મહારાજ કે જેવો આહાર કરે છે તેવું માણસનું અંતઃકરણ થાય છે. તેમજ એ જીવ શ્રોત્ર દ્વારા અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. શબ્દના પણ ગુણ અનંત પ્રકારના છે. શબ્દ તો અનંત પ્રકારના છે જ, એ તો આખી દુનિયા જાણે છે. મગનભાઈ બોલે અલગ ઉચ્ચાર આવે, બોલવાની પદ્ધતિ અલગ આવે, છગનભાઈ કે શબ્દ અલગ આવે, એ તો અલગ છે, શબ્દ તો અલગ છે, પણ મહારાજ કે શબ્દ અલગ છે, એના કરતાનો ગુણ અલગ છે. શબ્દના ગુણ અલગ છે. શબ્દ કોઈ પણ વ્યક્તિ અને શબ્દમાં તે કોને મોઢેથી નીકળે છે, શબ્દના ગુણ કેવી રીતે અલગ થાય, એ જ પદ્ધતિથી. કોણ બોલનાર છે એની સાથે બહુ મોટો મતલબ છે. કયા ભાવથી બોલે છે એની સાથે બહુ જ મતલબ છે. કેવા ભાવથી બોલે છે, કોણ બોલે છે અને શું બોલે છે એની પર મોટો આધાર છે. ક્યારેક ક્યારેક બની શકે કે વ્યક્તિ બોલેલા શબ્દ સારા દેખાતા હોય પણ હોય મલિન વ્યક્તિ, તો એનો શબ્દ અસર કરી શકે નહીં. અને અનેક ફેરી કીધા પછી પણ વાત સ્વીકાર્ય ન થાય. પેલા રામકૃષ્ણ પરમહંસનો ઇતિહાસ છે જ ને, અને કીધું કે અમારો છોકરો ગોળ ખાઈશ ના પાડો તો આઠ દાડા પછી આવજે. પેલી ડોશી આઠ દાડા પછી ગઈ અને પછી માથે હાથ મૂકીને કીધું, જા બેટા ગોળ નહીં ખાઈશ. પેલો કે વાંધો નહીં ખાવ. પેલું ડોશી કે પણ હુકામભાઈ 5 કિલોમીટરનો ધોકો ખવડાવ્યો, આટલું જ કેવું તું તો. રામકૃષ્ણ પરમહંસે કીધું, સાંભળો, જે દાડે પહેલી વાર તમે આવ્યા ત્યારે હું સ્વયં ગોળ ખાતો હતો, અને હું સ્વયં ગોળ ખાવાનું પછી કહું તું નહીં ખાતો તો વાત માન્યમાં આવે નહીં. મેં તે દાડાનો ગોળ ખાવાનો બંધ કર્યો અને આજ કીધું માટે મનાણું. માટે ભગવાન સ્વામિનારાયણ સંતોને બહુ તાવ્યા. એક દાડો તો મહારાજની આંખીઓમાંથી આંસુડા વહેતા થઈ ગયા. જ્યારે બ્રહ્માનંદ સ્વામી ગામડે ફરીને આવ્યા, લુખો ગોળો કૂતરા નાખ્યો ને કૂતરે મોઢમ લીધો, નો ભયો ને કાઢ નાખ્યો, અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમે આ કૂતરાને શું નાખ્યું હતું, એને વાગોળીને કાઢ નાખ્યું. ત્યારે મહારાજને કહે છે કે મહારાજ તમને નિયમ આપ્યા છે ને રસકસ વિનાનું જમવું. મહારાજ એ રસકસ વિનાનો ગળો નહીં, ખાટો નહીં, તીખો નહીં, મોળો નહીં, હાવ સ્વાદ વિનાનો. મહારાજ એવો ગોળો તમારી આજ્ઞા પ્રમાણે અમે સિદ્ધામાંથી લાવીને જમતા હતા, પણ બે ગોળા વધ્યા હતા અને દાદાનો દરબાર આવ્યો, મનમાં થયો એની જરૂર નથી, એટલે ફેંક્યો કૂતરાને મનમાં થયો, લાડવું લાગે છે, લાડવો માની બિચાર આવ્યો, મોઢામ લીધ્યો, પણ મોઢામ લીધો ને ભાયો ને એટલે કાઢ નાખ્યો. ભગવાન સ્વામિનારાયણની આંખીઓમાંથી આસોડાની ધારાઓ થઈ ગઈ કે આહા, જેને કૂતરો ન ખાય, કૂતરું જેને ન ખાય, એવા લુખા ગોળાને રસકસ વિનાના ગોળાને મારા વચનથી જેના શરીર પર અડધો અડધો મણ સોનું શોભતું એવા મારા સાધુ ખાય છે, માટે ધન્ય છે. રડી પડ્યા મહારાજ. અને સંતો પરમહંસને બોલાવીને મહારાજના મોઢામાંથી શબ્દ નીકળે, હે પરમહંસો, કદાચ તમારા મનમાં એમ થતું હશે મારા ઈષ્ટદેવ નિષ્ઠોર અને કઠોર છે, અમને આવી રીતે વર્તાવે છે, પણ પરમહંસો હું તમને બહુ સત્ય કહું છું, બહુ સત્ય કહું છું, તમે મને બહુ વાલા છો. સંતો હું તમને ગામડે મોકલ્યા પછી મારી એવી કે રાત જાતી ઢોલિયામાં બેઠો બેઠો બે ગોઠણ વચ્ચે માથું ટેકવી તમને યાદ કરીને રોયો ન હોય એમ. પણ સંતો મારી મજબૂરી છે, મારી લાચારી છે, કારણ કે અબજો આત્માનું શ્રેય કરવા માટે આવ્યો છું. હું તમને એકાંતિક નહીં બનાવું તો તમારી પાછળનો સમાજ એકાંતિક નહીં થાય. તમને એકાંતિક બનાવવા માટે આજ મારે તમને તાવવા પડ્યા છે, અને એકને એકાંતિક બનાવવા છે માટે આજ હું તમને કસોટીની હરાણ ઉપર ચડાવું છું એમ. માટે કહું, શબ્દ બોલનાર કોણ છે એની પર બહુ મોટો આધાર રાખે. મહારાજ કે શબ્દના ગુણ પણ વિધવિધ પ્રકારના છે. મુમુક્ષના મનમાં એમ થાય કે આપણે ભજન કરવું છે અને વળભર્યા શબ્દ મળ્યા હોય તો ભજન કરવા માટે તૈયાર થઈ જાય, પણ વળી કોઈ જો નબળો માણસ મળી જાય, રસ્તા મળી જાય, બીજી ત્રીજી વાતો કરે તો મૂકે પડતું. અરે નક્કી કર્યો કે આપણે મુંબઈથી નીકળી સીધું સરદાર જવું છે, શિબિરમાં એ મોજ કરવી, શિબિર બાર બાર દાડા સુધી ભરીએ છે, સુરતથી જવું છે, અમદાવાદથી જવું છે, અહીંથી જવું છે, ત્યાંથી જવું છે, પણ રસ્તામાં કોઈક એવો શબ્દ જો પડી જાય, એવો કોઈક શબ્દ પડી જાય, શબ્દનો ગુણ એવો પ્રવર્તે, નક્કી હોય બાર દાડા સુધી શિબિર ભરવી છે, બારને બદલે એક દાડો પણ ન ભરી શકે. શબ્દની આ તાકાત છે, શબ્દ માણસના ભેજાને ફેરવી શકે એમ છે. મહારાજ કે મલીની વ્યક્તિનો શબ્દ જો જીવાત્માને પડી જાય તો મોક્ષના પથે મુમુક્ષ કાયમને માટે ટળી જાય છે. શબ્દનો બહુ મોટો આધાર છે. મહારાજ કે જેવો શબ્દ સાંભળે છે તેવું જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે. જેમ કોઈ હત્યારો જીવ હોય, અથવા કોઈ પુરુષ વ્યભિચારી હોય, અથવા કોઈ સ્ત્રી વ્યભિચારણી હોય, અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય, તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગરી ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે. માટે વાત ના સાંભળનારાના અંતકરણને ભ્રષ્ટ કરી નાખે છે. ગમે તેવો મુમુક્ષ હોય તો મોક્ષના માર્ગ થકી પાછો હટી જાય છે. અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. વર્તમાનની વિસ્મૃતિ કરાવી નાખે, ભજનની વિસ્મૃતિ કરાવી નાખે, અને ભજનને બદલે બીજે માર્ગે મુમુક્ષ ચડી જાય છે. દેવીવાળા મગનીરામ ઘેરેથી ભજન કરવાનો સંકલ્પ કરી નીકળ્યા હતા. પ્રગટ ભગવાનને મેળવ્યા વિના છૂટક્યો નથી, પણ રસ્તામાં દૈવી ઉપાસકનો જોગ થઈ ગયો, મલિન દેવના ઉપાસકોનો જોગ થઈ ગયો અને એના શબ્દો પડ્યા, એની મહત્વતા ગાય, ભગવાનને ભેટવાનું પડતું મૂકી અને માર્ગે જતો રહ્યો. ભગવાનને ભેટવાના તાનવાળો દારૂપાન મીઠ ભક્ષણ સુધી પહોંચી ગયો એમ સંપ્રદાયનો ઇતિહાસ કહે. એના એ દેવીવાળા મગનીરામ મહારાજનો જોગ થયો અને મારી સાથે ચર્ચા કરી અને શારદ દેવી કહ્યું કે મગનીરામ, જેને માટે તે સંસાર છોડ્યો તો એ જ પોતે આ સ્વામિનારાયણ છે. તું એમ માન છો કે હું સાગરને તરીને ખાબોશિયામાં ડૂબી રહ્યો છું, પણ તારી ભૂલ છે. મગનીરામ અત્યાર સુધી તે જેટલા વિજયો પ્રાપ્ત કરે ખાબોશિયા તર્યો હતો, સાગર તો આજ મળ્યો છે સ્વામિનારાયણ, ઓહી તો સાગર હે સાગર. અને એ દિવ્ય શબ્દ હમણાં મગનીરામનું ફરી ગયો અને પાપી આત્મા પુણ્યવાન બની ગયો. હિંસા આદિકનો ત્યાગ કરી, મતપંથનો ત્યાગ કરી, ભગવાન સ્વામિનારાયણનું અનન્ય આશ્રિત બની સાધુ થઈ ગયા. નામ પડ્યું અદ્વૈતાનંદ સ્વામી. શબ્દની તાકાત માટે મહારાજ કે શબ્દ પણ જો પાપી જીવનો સંભળાય તો મુમુક્ષ મોક્ષ માર્ગ થકી પડી જાય છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવનો જો સ્પર્શ તેજ ભાંગ દારૂના જેવો છે, માટે તે સ્પર્શનો કરનારો હરિભગત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે. પાપીનો સ્પર્શ થાય ને તો શુદ્ધ બુદ્ધ ભૂલાડી દે છે. માટે મોટા મોટા સંતોનું કહેણ એવું છે, ભાષ્યમાં મહારાજનો પણ એવો બહુ ભારપૂર્વકનો મહારાજનો આગ્રહ છે. સત્સંગ જીવનમાં પણ મહારાજ કે પાપી, યવન પુરુષ, નાસ્તિક આ બધાનો સ્પર્શ થાય ને ત્યારે સ્નાન કરવું. એટલે અમે વારે વારે આગ્રહ તમને કરીને કહીએ છીએ, તમે ગૃહસ્થ ભક્ત છો, એક તો તમારો આશ્રમ યાદ રહે, એક તો તમારો આશ્રમ સ્થાન, આપણે પરમદેસ વાત આવી હતી, સ્થાન બેકગ્રાઉન્ડ શ્રેષ્ઠવાળું સ્થાન નથી, અનેક વિટમણાવાળું સ્થાન છે, અને એમાંય જો પાપીનો સ્પર્શ થાય તો મોક્ષમાંથી અવળી જગ્યાએ ફંટાતા જરાય વાર લાગે નહીં. માટે તમે મુસાફરી કરતા હોય, પોતાના પ્રાઇવેટ વાહનમાં કરતા ઠીક છે, પણ ટ્રેનમાં જતા હોય, બસમાં જતા હોવ, કોને ખબર છે કોણ કેટલો પાપી છે, કોણ કઈ પોઝિશનમાં વર્તે છે, કોણ કઈ જાતનો છે, કાંઈ ખબર નથી. માટે ઘેરે જઈને કપડાં સોતું સ્નાન કરી લેવું, પછી જ બીજી પ્રવૃત્તિ કરવી. ધંધા રોજગારી કરતા હો તો આખો દાડે ધંધે બેઠો ઘેરે જાય, કારણ કે આખો દાડો ગ્રાહક આવતા એની સાથે સ્પર્શાસ્પર્શનો આખો દાડો સંબંધ રહેતો હોય, ઘેરે જઈ પ્રથમ સ્નાન કરી લેવું, કપડાં સોતું, પછીથી જ પોતાનો દૈહિક અન્ય વ્યવહાર કરવો, કારણ કે સ્પર્શ પણ જીવાત્માના મોક્ષમાં જબરજસ્ત વિઘ્ન કરનાર છે. સ્પર્શ પણ મતિને ભ્રમાઈ નાખે એવું છે. મહારાજ પછી ચોથી વાત કરે છે, તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે। તે કોઈક ભ્રષ્ટ જીવ હોય તે જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ પીવે તથા દારૂ પીવે ભૂંડું થાય છે, તેમજ પાપીના દર્શન કરનારનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે। પાપીના દર્શન થાય તો મતિ મલિન થઈ જાય છે, એના દર્શન તે દુઃખ દેણ ન થાય તો ન કીજીએ। એમ નિષ્કળણ સ્વામી લખીશું, પાપીના દર્શન પણ દુઃખ દેણ ન થાય તો ન કીજીએ। અજમેલ શ્રીમદ ભાગવત બોલે છે, બહુ ધર્મનિષ્ઠ પુરુષ હતો, એક પત્ની વ્રત રાખનારો, પિતા માતાનું પાલન કરનારો, પણ એના જીવનમાં બે ઘટના ઘટી, ગંધ બદલ્યો અને રૂપ બદલ્યું। કારણ કે રસ્તે ચાલતા વેશ્યાના માથામાંથી પડેલું ગુલાબનું ફૂલ જોયું, ગમ્યું, હાથમાં લીધું અને સૂંઘ્યું, મતિ ભ્રમી અને પછી આકુળ વ્યાકુળ ચકળ વકળ ચારે બાજુ જોવા માંડ્યો, ત્યાં વેશ્યાને કામી પુરુષની ક્રીડા કરતા જોયા, આંખ બગડી, ગંધ બગડ્યો, રૂપ બગડ્યું, આંખ બગડી, તુરંત અંતસ્કરણ બગડ્યું, મન બગડ્યું, વિચાર બગડ્યા, ક્રિયા બગડી અને છેવટે જીવન બગડી ગયું। માટે મોક્ષનો પત્તો ભક્તો એવો છે, બહુ સાવધાની રાખવી જ પડે, સાવધાની રાખ્યા વિના પથ્થે હાલવામાં અનેક વિઘ્નો ઊભા થવાના છે। ડગલે પગલે ભલા માણસો, આ મોક્ષ કાંઈ સામાન્ય વસ્તુ છે? કેટલી કિંમતી વસ્તુને આપણે આગળ વહન કરાવી રહ્યા છીએ ત્યારે સાવધાની ન રાખવી પડે? હે, ખીચામાં, આમાં ઘણા બધા ડાયમંડના વેપારીઓ બેઠા, ખીચામાં એક ખીચામાં 10-10 લાખ રૂપિયાનો માલ હોય, એક ખીચામાં 10-10 લાખ રૂપિયાનો, ખીચીમાં 10 લાખનો, આગલા ખીચામાં 10 લાખનો, પાછલા ખીચામાં 10 લાખનો, પડખેના ખીચામાં 10 લાખનો, 60-70 લાખ રૂપિયાનો માલ પાસે હોય અને પછી ટ્રેનમાં કદાચ સુરતથી મુંબઈ જતો હોય, બે રાતનો ઉજાગરો થયો હોય કદાચ, તો રાતનો ઊંઘ આવે? હે, શું કામ નથી આવતી? ઊંઘે એ માણસ શું કામ ન ઊંઘે? એને ખબર છે આટલો કિંમતી માલ લઈને હું જાઉં છું, જો ઊંઘી જાઓ તો માલ જતો રહે। દિવાળું કાઢવાનો મારો વારો આવે, ભલા માણસો 50-60 લાખ રૂપિયાનો માલ હોય તો આખી રાત ઊંઘે નહીં માણસ, તો આ માલ કાંઈ જેમ તેમ છે, મોક્ષનો માલ કાંઈ જેમ તેમ છે? એ તો લાખોનો માલ હતો, આને તો કરોડો, શું અબજોનો, કદાચ અબજોના હિસાબે ની કિંમત માંડો તો પણ એ કિંમત ઓછી છે। આટલું મહામૂલું કામ લઈને જયારે આગળ આપણે વધતા હોઈએ ત્યારે માણસ બેસાવધાન રહે તો લૂંટાઈ જાય, ઇન્દ્રિયો લૂંટી લે, અંતસ્કરણ લૂંટી લે, એમાં શું કેવું આમ? કારણ કે બધા કેવા છે, ચાવકાર નથી, બધા ચોર, આંખ ચોર, કાન ચોર, જીભ ચોર, ચામડી ચોર, નાસિકા ચોર, બધા ચોર, ચોરોની મધ્ય સાવકારને રહેવાનું, બોલો, જીવ સાવકાર છે પણ બાકીના બધા ચોર, ચારે બાજુ ચોર, અને આટલા બધા ચોરની અંદર રક્ષણ કરનારો એક જ જીવ, જીવને જ નથી ગમતું, મહારાજ પ્રથમના 70માં કીધું, બાકી બધાને ગમે છે, આંખને ગમે, કાનને ગમે, બધાને ગમે, આંખને તો એટલે નથી ગમતું, જીવ રાજા છે ને એ ડોળા કાઢે, ખબરદાર કઈ જોયું છે, એટલે આંખની જ જોતી ખોટું, બાકી એને તો ઓલું જ ગમે છે, અંદર બેઠેલો જીવ એમ કે ખબરદાર કઈ સાંભળ્યો છે તે યોગ્ય, એટલે લાચાર બની બેસી જાય છે, બાકી એને તો જગતના ગીત સાંભળવા જ ગમે છે। પણ એ બધું ક્યાં સુધી બને? તો કે અંદરથી રાજા ઓર્ડર કરે અને રાજા મજબૂત સિંહાસન ઉપર બેઠો હોય ત્યાં સુધી, એમ લાગે કે રાજા લબડી ગયો, પછી તો એ કામ એનું કરવાનો જ, આંખ એનું કામ, કાન એનું કામ। મહારાજે મધ્યના 12મા વચનામૃતમાં સરસ વાત લખી, મહારાજ કે આ કાયાનગરનો રાજા તો જીવ છે, કાયાનગરનો રાજા તો જીવ છે, પરંતુ રાજા જયારે માયકાંગલો થાય ત્યારે ઇન્દ્રિયો અંતકણ બધી પ્રજા એ હાંઢ થઈ જાય મહારાજ કે, પછી રાજાનું હાલવા દે નહીં, પછી આંખને ઠીક પડે જોઈ લે, કાનને ઠીક પડે સાંભળી લે, ત્વચાને ઠીક પડે એનો સ્પર્શ કરી લે, જીભને ઠીક પડે ખાઈ લે, ને તો હરિભગતની ઘેરે જન્મ હોય, હાથ પીઢીનો સત્સંગ કહેવાતો હોય, અરે જેને મુખોન્મુખ મહારાજ મળ્યા હોય એની ઘેરેનો જન્મ થયો હોય, જેના પૂર્વજોને મુખોન્મુખ મહારાજ મળ્યા હોય એની ઘેરે જન્મ થયો હોય, પરંતુ જીવ જો નાદાર બને, જીવ જો નાદાર બને તો ઇન્દ્રિયો અંતકણ કેટલા બધા હાંઢ બની જાય, જેના ઘેરે મહારાજ પધારે એ વંશમાં જન્મા પછી પણ એ ઇન્દ્રયંતકણ હાંઢ બની શું ખાવું શું ન ખાવું શું જવું શું ન જવું એનું અનુસંધાન ન રહે. જે ઘરમાં અનગળ પાણી ન વપરાણું હોય એ ઘરનો સદસ્ય દારૂ પીતો થઈ જાય. અરે જે વ્યક્તિના ઘરમાં કદી લસણ ડુંગળી પ્રવેશ ન કર્યો છ છ પેઢીથી, પણ સાતમી પેઢીનો જો નાદાર થાય તો એ ઘરમાં માઉસ સુદ્ધા પ્રવેશ કરી જાય. અને જોયું છે એવું, તમે ખાલી મોઢાની વાત નહીં સમજતા, એવું જોયું છે. અને એવું જોયું છે કે જેને હાથાત પેઢીમાં સ્વામિનારાયણ હું ખબર નહોતી, હાથાત પેઢીમાં સ્વામિનારાયણનું કોઈ નામ પણ મોઢેથી નહોતું ઉચ્ચારણ થયું, પરંતુ એને સારો જોગ થઈ ગયો અને જીવ જાગી ગયો. ઇન્દ્રિય અંતઃકરણના આહારને હંકેલ્યા અને જીવ મજબૂત થઈ ગયો. તો જે ઘરની અંદર દારૂ સુધી પહોંચેલો પરિવાર હોય, મીઠ સુધી પહોંચેલો પરિવાર હોય, એ જ પરિવારના સદસ્યો બહારનું અનગળ પાણી ન પીએ. અલે લસણ ડુંગળી તો શું, બહારની વસ્તુ કદી મોઢામાં ન મૂકે, આ પોઝિશન પણ નિર્માણ કરી શકે છે. મારે કે બધાનું કારણ આખીર સંગ છે, સંગ અને કુસંગ. બહુ સરસ વાત મહારાજ કરી રહ્યા છે. મહારાજ કે રૂપ પણ એવું છે, લીલાગર ભાંગ પીવું માણસની મતિને ભ્રમાવી નાખે એમ, ભ્રમાવી નાખે એમ છે. અને મહારાજ હવે છેલ્લી વાત કરે છે, તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે. તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધ લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય, તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે જેમ ભૂંડાને યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. મહારાજ કે ગંધ પણ મહાભયંકર છે, અયોગ્ય ગંધ લેવા. એટલે ભક્તો તમને કહી રાખું, ઘણી ફેરી શું થાય ખબર, હરિભગત હોય પણ મજબૂત જીવનું હોય, સારા સંતો કે ભક્તોને જોગમાં ન આવ્યો હોય તો આખો દળ અત્તર છાટીને દાટા મારતો હોય. ભગવાનના ભગતને હકીકત એનાથી દૂર રહેવું જોઈએ, કારણ કે ફુવારા માત્રમાં આલ્કોહોલ આવે છે. એ શરીર ઉપર તમે છંટકારો આલ્કોહોલ અને એની ગંધ તમે આખો દાડો લો, પછી તમને ક્યાંથી ભગવાન ભજવાની સૂઝ રહેવા દે કોઈ. અને કદાચ તમે એવું કોઈ અત્તર વાપરતા હોવ કે એની અંદર કાંઈ નથી આવતું, તો ભગવાનના ભક્તની રીતિ એ છે, મહારાજ કહે સ્વામીને ભોગો યોગ્ય ભોગને સેવક કોઈ દી સ્વીકારે નહીં. તો ભગવાનનું પ્રસાદી કર્યા વિનાનું તો કોઈ દી ન અપનાવે. ભગવાનને પૂંભળું લઈ સ્પર્શ કરાવી પછી પોતે સ્વીકારે. આ તમારા માટેની જ વાત છે. સંતો માટે મહારાજ કેવું લખ્યું ખબર, મહારાજ કે ત્યાગી ભગવાનને ધરાવ્યનું સુગંધિમાન પુષ્પ, ભગવાનને ધરાવ્યા વિનાનો હાર ગ્રહણ કરે મહારાજ કે તોય પણ એ નકોડો ઉપવાસ કરે. હાર ગ્રહણ કરે, પુષ્પ ભગવાનને ધરાવ્યા વિનાનું સીધું સ્વીકારે. અરે મહારાજ બહુ અદભુત વાતો કરી. મહારાજ કે મારો આશ્રિત ત્યાગી કોઈ પ્રકારનું વ્યસન તો ન રાખે, પણ સાદું પાન બીડું હોય તોય કોઈ દી ખાય નહીં. અરે મહારાજ તો ત્યાં સુધી બોલ્યા, સાદું પાન બીડું અને ભગવાનનું ધરાવેલું હોય, ભગવાનનું પ્રસાદીનું હોય, તોય પણ ત્યાગી સાદું પાન બીડું ન ખાય, અને ખાય તો એક નકોડો ઉપવાસ કરે. સાદું પાન બીડું ખાય તો નકોડો ઉપવાસ કરે. કેટલો વિચાર શ્રેષ્ઠ લેવલનો મહારાજ આપીને ગયા છે. મહારાજના વિચારને આપણે ખાલી ફોલો થઈ રાખ્યા હોત ને તો હું માનું છું ત્યાં સુધી આખા ગુજરાતમાં શું તો પણ મોટા ભાગે આખી ભારત ભૂમિમાં સ્વામિનારાયણ છે, બીજું કઈ હોત જ નહીં એમ. મહારાજના વિચારને ખાલી ફોલો થયા હોત આપણે. મહારાજ કે પાન બીડું હોય, પ્રસાદીનું હોય, તોય પણ મારો ત્યાગી કોઈ દી એનો સ્વીકાર ન કરે. કેટલા અદભુત વિચાર આપ્યા. મહારાજ કે હાર હોય તોય પણ એ પ્રસાદીનો કર્યા વિના કોઈ દી સ્વીકાર ન કરે. આ તો મારા પ્રભુની પ્રસાદી છે. મહારાજ અહીંયા પણ એ જ વાત બતાવે. મહારાજ કે પાંચે વિષય ભગવાન સંબંધી જો મટ્યા તો સમજવું ગમે તેટલા સાધન પછી મુક્ત નિત થવાનું. પાંચે ઇન્દ્રિયોનો આહાર ભગવાન સંબંધી કરવા જોશે. મહારાજ કે ભૂંડાને યોગ્ય કરીને અંતકણ જે મૂંડું થાય છે, તેમજ પરમેશ્વર અથવા તો પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. પરમેશ્વર અથવા સંતના યોગ્ય કરીને બુદ્ધિ કેવી થાય છે, સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળે કરીને ઉત્તમ થાય છે. બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ઉત્તમ થઈ જાય સાંભળવે કરીને. પણ સાંભળ્યું ક્યારે કહેવાય? સાંભળ્યું ક્યારે કહેવાય? એને યાદ રાખે. યાદ રાખ્યું ક્યારે કહેવાય? એના પર વ્યવસ્થિત મનન કરી શકે, એના પર નિધિધ્યાસ કરી શકે અને સાક્ષાત્કાર તો થાય. શું કહેતા તારા મારા મોક્ષના મુદ્દાની વાત? આમ મને મોક્ષની વાત કીધી, એમ જ મારે કરવું છે. એ કરવા સુધીનો લગાવ હોય તો મહારાજ કે વાતને સાંભળીને મતિ ઉત્તમ થાય છે, તેમજ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનને આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પણ પવિત્ર થાય. એના સ્પર્શે કરીને મતિ પવિત્ર થાય છે. પણ મહારાજ કે ક્યારેક વર્તમાનને આડે કરીને એનો સ્પર્શ ન થાય તો એના ચરણારૂની રજને લઈને માથે ચડાવે તો પણ બુદ્ધિ પવિત્ર થાય છે. એવી વળી શું સ્થિતિ હશે? એનો સ્પર્શ ન થાય. વર્ણાશ્રમ બની શકે, ભક્ત શ્રેષ્ઠ છે. આપણે જુનાગઢની વાત છે ને, ગોવો ભંગી હતો, શ્રેષ્ઠ ભક્ત હતો. નાનદાસ સ્વામી જેવા મહાબ્રહ્મનિષ્ઠ સંતના મોઢામાં શબ્દો નીકળ્યા હતા ગોવા. આજે વર્ણાશ્રમ ધર્મ નડે છે માટે હું તારો સ્પર્શ નથી કરી શકતો, પણ અક્ષરધામમાં આપણે બે ગોઠણ ઉપર ગોઠણ દબાવીને બેસીશું. એમ ભક્તો આજે ઘણા સ્થાનો એવા છે, જાતિ કદાચ નીચી હોય પણ ભગવાનનો ભક્ત શ્રેષ્ઠ હોય. વડોદરાની આજુબાજુમાં ભાદર ને શાણી બે ત્રણ ગામ છે, સાકરદા લગભગ ગામમાં 50% હરિજનની વસ્તી છે, પણ એક એક હરિજન ભગવાન સ્વામિનારાયણ ના અનન્ય આશ્રિત છે. એક દાડો મેં સારસા ગામમાં ગયેલા, સારસા સાકરદા અને ભાદરવા બે ગામમાં ગયેલા, મંદિર છે આપણા, મંદિરમાં ગયેલા. બહુ ભક્તોનો આગ્રહ હતો, પરમ પૂજ્ય લાલજી મહારાજ પણ કીધું હતું સ્વામી તમે જઈ આવજો, ભક્તોનો આગ્રહ છે. અમે ગયા, હરિભગત હરિજન સિવાય કોઈ નથી. આજ પ્રશ્ન આવ્યો હતો કે નીચી જ્ઞાતિના ભક્તો પૂજા કરી શકે કેમ? કરી શકે, ભગવાન માટે નાનું મોટું નથી. પણ કેવી રીતે કરી શકે? તો કે એની સ્થિતિ જેવી હોય કે ત્યાં બીજું કોઈ કરી શકે તેમ ન હોય તો કરે તો બાદ નથી. હરિજનનું જ મંદિર, ત્યાં કોણ આરતી ઉતારે? કોજી હરિજન જ ઉતારે ને. મંદિર માર્યા, થોડો સત્સંગ રૂપે સહજ મેં પૂછ્યું. એમ મેં કીધું તમે આમ હરિભગત થયા છો તો તમારો મૂળ પરંપરામાં તો પરમાટી આરે પરમાટી આરે થોડો સંબંધ. તમે કે તમારે કોઈ દાડે એવો પ્રસંગ બને ખાવાનું કેમ થાય? મને કે સ્વામી શું કહો છો? અમને મહારાજના સમકાલીન સમયથી સત્સંગ હાલ્યો આવે છે, પરમાટીની શું વાત કરો? અમારી હાથ હાથ પેઢીથી લસણ ડુંગળી કુદી ખાધું નથી, કે મોઢામાં નથી મૂક્યું. ભક્તો નથી લાગતો ઘોર કળે કાળની અંદર ભગવાન સ્વામિનારાયણ સતયુગની સ્થાપના કરીને ગયા છે? હે, સાત સાત પેઢીથી લસણ ડુંગળી ચાખ્યું નથી કે હરિજન જ્ઞાતિમાં જન્મે. પણ યદ્યપિ ત્યાં વર્ણાશ્રમ ધર્મ નડે, સ્પર્શ ન થઈ શકે, અને કર્યો હોય તો ના પડે, તો એ પોતે એવી નીચી જ્ઞાતિમાં જન્મા. યાદ રાખજો, આ લોકની અંદર જ્ઞાતિ નીચી છે, ભક્ત નીચો નથી. હૃદયમાં વાતને બરાબર ઠેરાવજો, જાતિ નીચી છે, ભક્ત નીચો નથી. ભક્ત તો ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં બેઠો, હૃદયમાં મહારાજની આજ્ઞા પાળનાર પોહાય એ જ્ઞાતિમાં જન્મ્યો હોય, પોસાય તે જ્ઞાતિમાં. પણ મહારાજની આજ્ઞા પાળે અને મહારાજની ઉપાસના દ્રઢ કરે, મહારાજે બાંધેલા બંધારણમાં રહે એ ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં બેસે. અને એ વિના કદાચ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ હોય, બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ હોય, પરંતુ મહારાજની એકી આજ્ઞા ન પાળે તો મહારાજને એની સાથે કોઈ લેના દેના નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્ત તો પણ આ લોકની મર્યાદા નડે છે ત્યારે મહારાજ કે સીધો સ્પર્શ ન કરી શકે તો સંતના ચરણની રજને લઈને પોતાના મસ્તક ઉપર ચડાવે તો પણ મતિ શ્રેષ્ઠ થાય છે. અને તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવા. આ બીજી વાત આવી, પહેલી છે ને આવી સ્પર્શની, આવી દર્શનની આવી. મહારાજ કે મોટા સંતના દર્શને કરીને પણ મતિ શ્રેષ્ઠ થાય છે, પણ વર્તમાન રાખીને દર્શન કરવા. આ કોને માટે લખ્યું છે? કોને માટે? ત્યાગી માટે નહીં, ત્યાગીના તો દર્શન કરવાના છે. સ્ત્રી ભક્તો માટે લખાયેલો આ શબ્દ છે, બરાબર યાદ રાખજો, સ્ત્રી ભક્તો માટે લખ્યું છે. કારણ કે સ્ત્રી ભક્તો વર્તમાનની આડે કરીને દર્શન કરે. માને તમે જેમ અમને સામે બેઠા છો અને વાતો કરીએ છીએ, અથવા તમે સામે આવીને દર્શન કરી શકો, એવું શક્ય બની શકે નહીં. એને માનો દર્શન કરે તો સંત ચાલ્યા જતા હોય, ક્યારેક ગોખલામાંથી આમાં તેમાં દર્શન કરી લે, પણ વર્તમાનની આડ સંતને ખબર ન પડે અથવા સંતને એના જીવનમાં વિઘ્ન ન થાય એવી આડ રાખીને દર્શન કરે. તો મહારાજ કે વર્તમાનની આડ રાખીને દર્શન કર્યા કહેવાય. એવી રીતે દૂર જેને ઉભા રહે, સંતો નીકળ્યા હોય, દૂર ઉભા હોય, સંતો જોઈ પણ ન શકે, એને દર્શન થાય તો વર્તમાનની આડ રાખીને દર્શન કરે કહેવાય. અને યાદ રાખજો, સંતોને એના દર્શન એને એને જોવાનું નથી, એને સંતોને દર્શનની આડ નથી. સમજાય તમને? નતર તો પછી ટીવી મૂક્યું હોય તો સંતોના દર્શન તો બાજુમાં કરે. સ્ત્રી ભક્તોને સંતોના દર્શનની આડ નથી, સંતોને સ્ત્રી ભક્તોના ન જોવા એવી આડ છે. એટલે મહારાજ કે વર્તમાનની આડે કરીને દર્શન કરવા. આ એક થોડોક વિવેક દેખાડું. ઘણી ફેરે આપણે હરિભક્તો બહુ જ અવિવેક કરી નાખે. આમ ક્યારેક ક્યારેક શું થાય, પરોક્ષવાળાને આપણી ઘૃણા પ્રગટી જાય. સંતો દાખલા તરીકે રસ્તામાં જતા હોય, મહારાજની આજ્ઞા છે સ્ત્રી ભક્તોથી દૂર રહે, ખરેખર રસ્તો 20 ફૂટ પહોળો હોય, વ્યવસ્થિત જઈ શકાય એમ હોય, અને આજુબાજુ એમ કોઈ સ્ત્રી હોય ન હોય, 50 ફૂટ બિચારા ક્યાંક રસ્તે ઉભા હોય તો ન્યા દોડતો દોડતો હોય ઘરમાં જતા રહ્યો. હવે ખરેખર સાધુ ને ખબર ન કઈ કઈ બેરાઓ છે એમ, એ થોડુંક વધારે પૂરતું છે. એ કેવું છે જોજો, વર્તમાન ઢીલા પાડવા નથી કહેતો, ને તમારા મનમાં એમ થશે કાને કંઈક બીજું તાન લાગે છે, કારણ કે તમારે યારે પ્રતિપાદન કરવામાં નિષેધ કરવા બેમાં ધ્યાન રાખવું પડે. વિવેક અને ક્યારેક તમારો અવિવેક અમારા ભૂકા કાઢે. એક વિચાર સાધુ કે એમ એક ફેરી છે ને બસ લઈને દર્શન કરવા કાશી ગયા. હવે કાશીમાં દર્શન કરવા ગયા, તમને ખબર કાશી વિશ્વનાથના દર્શન કરવા જઈને ગલી તો પાતળી છે. હવે 7-8 સાધુ આરે 30-35 હરિભક્તો વ્યવસ્થિત વાંધો નતો હાલ્યા જતા હતા, પણ 2-4 જણા હોય ને લાકડા એક ઘ્યુ રેજો ઓલે આઘા હોય તો ક્યાં ઘ્યુ રેજો, અને એમાં કોક નો મગજ ફેરો આ ઘ્યુના હવાદણા ઉભો રે એમ કઈ થઈને વાહે 7-8 વાહે થયું, સંતો આગળ ને ઓલી પાછળ. માણ મંદિર આવ્યું. એટલે ક્યારેક તમારો અવિવેક આના ભૂકા કાઢી નાખે. વિવેક મહારાજ બતાવ્યો છે. મહારાજ કે દર્શન વર્તમાનની આડે રહીને દર્શન કરવા. તેમાં તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી રાખી, તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી. એક એક વાત કેટલી સરસ બનાવી બતાવી. સંત છે એની પ્રસાદી લેવી છે, મોટા સાધુ છે એની પ્રસાદી લેવી છે, પણ મહારાજ કે એમાં વર્ણાશ્રમની આડ રાખીને પ્રસાદી લેવી. આમ હુકમ લખ્યું છે, કારણ કે આમાં તો વર્ણાશ્રમની આડની ક્યાં વાત આવી, સાધુ જમાડે તમને શું વાંધો છે, વાંધો છે કઈ? તો મહારાજ ના પાડે છે સાધુની પ્રસાદી, પણ વર્ણાશ્રમની પ્રસાદી માં ખાધેલી વાત નથી, પણ એને બનાવેલી ઠાકોરની ધરાવેલી પ્રસાદી છે, વર્ણાશ્રમની આડ રાખીને પ્રસાદી લેવી. એમ કેમ લખ્યું? બરાબર યાદ રાખજો, સંતના હાથનું ઇતર બધા જમી શકે, પણ બ્રાહ્મણ ન જમી શકે. બ્રાહ્મણને સંતના હાથની પ્રસાદી લેવી હોય તો વર્ણાશ્રમ ધર્મની આડ રાખીને પ્રસાદી લેવી. વર્ણાશ્રમની આડ રાખીને લેવી એટલે ચોખ્ખું લેવું, સાકર લેવી, પણ અનાજની પ્રસાદી બ્રાહ્મણ સાધુના હાથની ન જમી શકે. તે વખતે સાધુમાંનો ગહમ લગાડે તો અમે સાધુ થઈ ગયા, સંસાર છોડો, આપણા હાથનું ન ખાય, એના મનમાં સમજે શું ગ્રહસ્થ થઈને, તો ખોટો અહંકાર છે. એ ખોટો અહંકાર છે, એમાં નાંડ મોટપ કાંઈ નથી. મારીની આજ્ઞા છે, બ્રાહ્મણ પવિત્ર બ્રાહ્મણ છે, કોઈના હાથનું નથી જમતા, તો સંતનું હાથનું પણ ન જમે એમાં જરાય વાંધો નથી. પણ યાદ રાખજો, આ વટલું ને વટલાઓ ધર્મ છે, પણ અહીંયા કોને ન જમાડાય તો કોઈ જગ્યાએ ન જમતા હોય એની વાત છે, ન તો ઉભાધી થઈ પડે ને. માનો સાધુ ન જમાડે ને પા હોટલમાં જઈને આવતા હોય, વટલાવો ને એવો શબ્દ મારે, જેનું જીવન વટલાણું જ નથી, જેને કદી પોતાના જીવનમાં ફેરફાર એને ન જમાડો. બાકી જમે છે એનું તુલટાનું પવિત્ર થાય, બધે જ જમે છે, એને માટેની બાદ નથી. દાખલા તરીકે તમે વર્ણાશ્રમ ધર્મ પાળો, યથાર્થ બધા ધર્મ પાળતા હોય તો વર્ણાશ્રમ ધર્મની વાત તમે વચ્ચે લાવો તો બરાબર છે. હવે તમે સુરતમાં કોકના ખમણ ખાઈ આવતા હો અને પછી જાતિવાદની આવતા એ જાતિનું ન ખાવ, એમ એને લગ્નમાં હું ન ખાવ, અરે પણ તું મહેમાનના ખમણ ખાઈ આવ્યો એનું કાંઈ નહીં, હવે તને ક્યાં લાગુ પડે છે? એટલે જે મહારાજની આજ્ઞા સારધાર પાળે છે એને માટેની વાત મહારાજ એ બહુ સરસ કરી રહ્યા છે. મહારાજ કે વર્ણાશ્રમ ધર્મની આડ રાખીને ગમે તે સ્થિતિને પામેલા મોટા સાધુ હોય પણ યથાર્થ રીતે વર્તમાન પાળનાર બ્રાહ્મણ હોય તો એ બ્રાહ્મણ એના હાથનું ન જમે તો જરાય બાદરૂપ નથી. અનાજ ન જમે જરાય બાદરૂપ, ન જ જમાય, ન જ જમાય. હકીકત વર્ણાશ્રમ ધર્મ પાળો એને ન જ જમાય. તો એ પછી એની સાકરની પ્રસાદી લે અથવા તો ચોખ્ખી બનાવેલી પ્રસાદી લે, અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરવાની પ્રસાદી લેવી. તેમજ તે મોટા પુરુષે ને ચડ્યું એવું જે પુષ્પ ચંદન તેની સુગંધિ લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે, આમાં કોઈ આડ ન આવી. તે માટે પંચ વિષયને સમજાવીને જે ભોગવશે અને સારસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સંકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું? ભક્તો આ પણ બહુ મહત્વની વાત કરી. નહીં તો આ લોકની અંદર આ બધા જે ધર્મો છે એ ગૌણ કેમ થાય ખબર? ગૌણ એમ થાય સ્થિતિના માધ્યમ વચ્ચે મૂકીને ધર્મો બધા ગૌણ થઈ જાય. કે શાસ્ત્રમાં તો વાત લખી પણ ફલાણાની સ્થિતિ આવી છે માટે હવે એને બાદ નહીં, એ આમ કરે તેને બાદ નહીં, આવી રીતે વર્તે તેને બાદ નહીં. મહારાજ કે નારદ સંકાદિક, ભક્તો ઉપાસનાની વાત તમે ભૂલી જાઓ એક મિનિટ, ઉપાસના કરીને આપણી શ્રેષ્ઠ કક્ષ એ વાત ભૂલી જાઓ. સાધનની કક્ષા સામે અત્યારે દ્રષ્ટિ નાખો તો નારદ સંકાદિકના સાધનો કેવા છે? એવા સાધન સિદ્ધ પુરુષ હોય, એવા સાધન સિદ્ધ પુરુષ હોય તોય પણ મહારાજ કે વર્ણાશ્રમનો ધર્મ અથવા તમે બાંધેલી મર્યાદા એનું ઉલ્લંઘન કરવું, અને જો ઉલ્લંઘન કરે તો ગમે તે સ્થિતિને પામેલો પુરુષ પણ હેઠા ઉતરતા વાર લાગશે. અને બહુ સરસ વાત કરે છે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું? તે સારું એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેળશે તેનું અંતકરણ ભ્રષ્ટ થઈ જશે, અને પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર શુદ્ધ કરશે તો અંતકરણ શુદ્ધ થશે. આહાર શુદ્ધ કરશે, અંતકરણ શુદ્ધ થશે, મન શુદ્ધ થશે, સંકલ્પ શુદ્ધ થશે, ક્રિયા શુદ્ધ થશે, જીવન શુદ્ધ થશે, પરમાત્માનું મિલન થશે, મુક્ત કક્ષાને પામશે. અને અંતકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે, અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એકી ઇન્દ્રિયોના આહાર મલિન થાય છે તો અંતકરણ પણ મલિન થઈ જાય છે. એકી ઇન્દ્રિયોના આહાર મલિન થાય તો અંતકરણ મલિન થઈ જાય છે. આપણા મનમાંથી એક મલિન થાય તો મલિન થઈ જાય, એમાં કારણ જ ખબર છે. ગુણો છે ને બધા ગુણો, સમ દમ ક્ષમા શાંતિ જે કોઈ ગુણ, એથી કોમળ છે. કેવા છે? કોમળ. અને દોષ બધા કેવા છે? બરડ, માથા ભારે. કેવા છે? માથા ભારે, બરડ છે. એક અંદર એન્ટ્રી કરી જાય, તમને ખબર અમુક એરિયા હોય બધા સારા માણસો રહેતા, પણ એક કોક નબળો માણસ આવે ને પછી બધા ખાલી કરીને મળે ભાગવા. એમ બધાય ગુણો વ્યવસ્થિત ગુણ રહેતા, પણ એક ખડ્ડુસ જો અંદર ઘરી જાય તો ગુણો બધાય નેથી વિદાય મળે લેવા, મળે વિદાય લેવા. દાખલા તરીકે તમે આ સિટી બસમાં જતા હો, હવે પાંચ ખડ્ડુસ માણસ ઊભા છે, એને ચડવું છે અને બસ હાઉસફુલ આવી પડે, એમ એક ઘરી જાય ને અંદર કોણી મારી, તો પાંચે લઈ લે. કારણ કે અંદર કોણી મારી રાખે, કોણીયું મારી રાખે ને હુવાળ મળે, હેઠા મળે ઉતરો, આપણે બીજી બસમાં જાવ હેઠા ઉતરો ને આ ખોટો હેરાન કરશે. એ હેઠા ઉતરી જાય એટલે પાંચે ઉપર ચડી જાય, સમજાય છે? એમ જીવનની અંદર પણ એક દુર્ગુણ અંદર પ્રવેશ કરે એટલે બધા દુર્ગુણ અંદર એન્ટ્રી થવા માંડે. માટે મારે એક ઇન્દ્રિયના આહારને મલિન થવા દેવું ને એટલી બધી સાવધાની મુમુક્ષાને રાખવી. તો અંતકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજન વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિશે જ છે પણ અંતકરણ નથી, સાબિત કરી દીધું મહારાજ. પાંચ જ્ઞાન ઇન્દ્રિયોના વિશે જ મલિનતાનું કારણ છે, મુક્ત નહીં થવા દેવાનું કારણ છે, પણ અંતકરણ નથી, માને મન નથી. શાસ્ત્ર માત્ર કહેતો તું મનને લઈને જીવાત્મા મુક્ત કક્ષા નથી પામતો, મહારાજે વાતને ખોટી કરી દીધી. મહારાજ કે મન કારણભૂત નથી પણ ઇન્દ્રિયો જ કારણભૂત છે. ઇન્દ્રિયોના મલિન આહારથી મન મલિન થાય છે અને પછી સામ્રાજ્ય બધું મલિન મન સ્વીકારી લે છે. પણ ક્યારે? ઇન્દ્રના આહાર જ્યારે મલિન થાય ત્યારે. મુક્ત નહીં થવા દેવા મુખ્ય કારણ પંચ ઇન્દ્રિયો છે પણ મન નથી. અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતકરણ થાય, જેવી સોબત કરે છે, જેવો સંગ કરે છે તેવું એનું અંતકરણ થાય છે. પણ ભક્તો સોબત કોને કરી કહેવાય, સંગ કોને કર્યો કહેવાય? તો જેનો સંગ કરી એની એક એક વાત આપને સ્પર્શવા માંડે, એક એક વાત ગમવા માંડે, ત્યારે જ એનો સંગ કર્યો કહેવાય. સારો કે નબળો, સમજાય? સારો કે નબળો. ભગવત ભક્ત કોઈનો સંગ થાય, યોગ થાય, પેલા યોગ થાય અને આપણને ગમવા માંડે. આ ભગત રેગ્યુલર મંદિરે બહુ સરસ રીતે જાશો, તમે આજ નહીં કાલ રેગ્યુલર મંદિરે જતા થઈ જશો. ભગત રોજ ટાઈમ ટુ ટાઈમ જયારે આપણે નીકળીએ ત્યારે માળા કરતા હોય, તમે પણ માળા કરતા થઈ જશો. આપણા મનમાં એમ થાય ભગત કોઈ દી ગાળ બોલતા આપણે જોયા નથી, તમે પણ ગાળ બોલતા છો તોય બંધ થઈ જશો. એનો સ્પર્શ થવા માંડે, માને ગુણ જીવનમાં ઉતરવા માંડે. એવી રીતે માનો કોઈ મલિન વ્યક્તિનો સંક યોગ થાય અને યોગ થાય ને દારૂ પીતો હોય અને મનમાં સંકલ્પ થાય કે અત્યારના જુગમાં આમ તો દારૂ બહુ કઈ દોષરૂપ ન કહેવાય, પીવે છે એના સ્ટેટસ પ્રમાણે પીવે તો એ ખરાબ ના કહેવાય. એ દારૂ પીવે પણ કેટલો લિમિટ પીવે, એટલે આપણે જો એને કોઈ દી ધમાલ કરતા જોયો નથી એમ, એટલે માણસ વ્યવસ્થિત જ કહેવાય. તો તમે વ્યવસ્થિત થઈ જાઓ. ઈ સંગ છે, સમજાય છે? એ શું છે? ઈ સંગ છે. બાકી હારે રે હારે રે ઈ સંગ નથી. શ્રીમદ ભાગવતમાં એક બહુ એક જ મિનિટનો પ્રસંગ, બહુ સરસ પ્રસંગ લખ્યો છે. યદુકુળનો જ્યારે નાશ થયો અને પછી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જતા હોય, રસ્તામાં વિદુરજી સામે મળ્યા અને વિદુરજીને બધી હકીકત કીધી. યદુવંશો તમામ નાશ પામી ગયા છે, ભગવાન કૃષ્ણ પણ ગોલોકમાં સીધાવી ગયા છે. બધી વાત સાંભળ્યા પછી વિદુરજી બહુ રડવા માંડ્યા. વિદુરજી ખૂબ જ્યારે રડ્યા ત્યારે ઉદ્ધવજી કીધું, વિદુર રડો નહીં, જે ઘટના ઘટી એ ઘટી ગઈ. ત્યારે વિદુરજી બહુ સરસ બોલ્યા. વિદુરજીએ કહ્યું છે કે ઉદ્ધવ, હું ભગવાન કૃષ્ણ ગયા એને માટે નથી રડતો, હું એના માટે રડું છું કે વિદુર, જે કુળમાં હું જન્મો, જે કુળમાં હું જન્મો એ કૌરવ વંશને હું ન બચાવી શક્યો. સાથે રહ્યા પછી મારો એક પણ ગુણ એને ગ્રહણ ન કર્યો. કૌરવ વંશમાં હું જન્મ્યા પછી પણ હું કૌરવ વંશને બચાવી ન શક્યા. અને ઉદ્ધવ, યદુકુળમાં તમે જન્મા, યદુકુળમાં તમે જન્મા, સ્વયં ભગવાન જન્મા, તોય પણ યદુકુળને તમે કે ભગવાન કોઈ બચાવી ન શક્યા. શું કામ ન બચાવી શક્યા? વિદુર કૌરવ કુળમાં રહ્યા પરંતુ કૌરવ કુળે કદી વિદુરજીનો સંગ ન કર્યો. હારે રોજ રહેતા હતા પણ કોઈ દી સંગ ન કર્યો. ઉદ્ધવ અને ભગવાન કૃષ્ણ યદુવંશની મધ્ય રહેતા હતા પરંતુ યદુવંશીએ કદી ભગવાન કૃષ્ણ કે ઉદ્ધવનો સંગ ન કર્યો. માને એના ગુણનો કદી વિચાર ન કર્યો, એના ગુણને ગ્રહણ કરવાનો કદી સંકલ્પ ન કર્યો. વિદુરજીને તો દાખલો ઓછો નથી કર્યો. મહાભારત ખોલજો. ભગવાન કૃષ્ણનો અપમાન કરીને જયારે પાછા મોકલ્યા એ વખતે વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે જઈને કહેવા લાગ્યા. વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે જઈને કહ્યું છે, મોટા ભાઈ, મોટા ભાઈ, હું આપની પાસે છેલ્લી વાર આવ્યો છું, મારી વાત સાંભળો. આપ દુર્યોધન છે, મહાન નાલાયક, એને પુત્ર ન સમજો, તમારો દુશ્મન સમજો, એને કાઢી મૂકો, હું આપને સાચું કહું છું. અને મોટા ભાઈ સાંભળી લો, તમારે જ્યાં વાતને લખ્યું હોય ત્યાં લખી લો. મોટા ભાઈ, તમે આ વાતને જો નહીં સમજો તો યાદ રાખજો, તમે સો સો પુત્રના પિતા હોવા છતાંય એક દિવસ એવો આવશે, સો પુત્ર હોવા છતાં તમને અગ્નિ મૂકનારો કોઈ નહીં રહે, માટેની લાલચા તમે નહીં રાખો. પણ ધૃતરાષ્ટ્રને વાત મનાણે નહીં, કારણ એનો સંગ ન કર્યો. એટલે મહારાજ એ જે વાત લખે, સંગની જે વાત લખે, મહારાજ કે જેવી સોબત કરે તેવું અંતકરણ થાય, પણ સોબત એનો ગુણનો સ્પર્શ કરે એનું નામ સોબત. સારો સોબત કરે, સારા ગુણનો સ્પર્શ કરે, સારો થઈ જાય. નબળી સોબત એનો સંગ કરે તો નબળો થાય છે. તે જ્યારે જીવ વિષય જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય, તે હવેલીની વિશે કાચના તખ્તા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થઈ થઈકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાજતા હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતકરણ બીજી જાતનું થઈ જાય છે. મારે તો ગમે તેટલો શ્રેષ્ઠ પુરુષ હોય, પરંતુ આવા જોગમાં જો અખંડ રહે, આવા જોગમાં રહે, મહારાજ કે અંતકરણ ભ્રષ્ટ થયા વિનાનું રહે નહીં. દાખલા તરીકે આ દ્રષ્ટાંત લખ્યું ને, અત્યારની આ ટોકી જો હોય છે ને એ આને બિલકુલ મળતું આવે, હાથમળની એવેલી હોય ને કાચના તખ્તા જડેલા હોય ને સરસ બીછાને બીછાયેલા હોય, વૈશ્યાઓ થઈથિકાર કરી નાચી રહી હોય ને દારૂના શીશા ભરેલા પડ્યા હોય, અંદર બેઠા બેઠા સંકલ્પ થોડો થાય, માળા હાડા ત્રણ વાગ્યા લાય માનસી કરો થાય સંકલ્પ, અરે માળા 11 ફેરવાનું બાકી લાય ઘડીક ફેરવી લો થાય સંકલ્પ, સુંદર ઘણું દેખાય છે, રૂપાળું ઘણું દેખાય છે, સમજાય છે, રૂપાળું ઘણું દેખાય છે, પણ ત્યાં અંતઃકરણ કોઈ પવિત્ર થાય નહીં, ત્યાં કદી પ્રતિલોમ વૃત્તિ કરી અને પરમાત્માને પામવાનો સંકલ્પ ન ઉઠે. ભગવાન સ્વામિનારાયણ જે લખી ગયા હોય એ સાત સમુદ્રને પાર લખેલી વાત સમજવી, મારાની વાત કોઈ દી મિનમેખ ન થઈ શકે. અદભુત વાત મહારાજ બતાવે છે. મહારાજ કે ત્યાં જેને જે જન બેસે તેનું અંતકરણ બીજી જાતનું થઈ જાય છે, અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહ વર્તમાન ભગવત વાર્તા થતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમયે એનું અંતકરણ બીજી રીતનું થઈ જાય છે. મારે શબ્દમાં જો પ્રયોગ કેવો કર્યો, પહેલાં હું કીધું બીજી જાતનું થઈ જાય છે, અને તમે જો નફટ માણો તો શું કે લોકો તું બીજી રીતનો એમ ન કે તું બીજી જાતનો થયો છે એમ કે નથી કહેતા. મહારાજ કે અંતકરણ એનું બીજી જાતનું થઈ જાય છે અને ફાટેલ ગોદડી એના પર બેઠેલા પરમહંસ હોય, તૂટેલ કદાચ એની એની ઝૂંપડી છે, પણ ત્યાં વાત ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સભર થાય છે, તો મહારાજ કહે તેનું અંતકરણ બીજી રીતનું થઈ જાય છે. ભક્તો આનો મતલબ એવો નથી કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાત કરી હોય તો પછી ફાટેલી ગોદડી પાથરવી પડે કે તૂટેલી ઝૂંપડી કરવી પડે તો જ અંતકરણ બીજી રીતનું થાય, એવો હેતુ નથી. હેતુ સમજો, મારાનો કહેવાનો હેતુ એવો છે કે હંમેશા સારું બધું સાનુકૂળ છે, ત્યાં માણસને ભજનની સાનુકૂળતા આવે એવી વ્યવસ્થા હોવા છતાંય પણ ત્યાં દ્રશ્ય જો અયોગ્ય હોય તો માણસનું અંતકરણ અયોગ્ય થઈ જાય, અને વ્યવસ્થા વ્યવસ્થિત કદાચ નથી, બેસે છે તો કાકરા વાગે આ થાય તે થાય, પરંતુ ત્યાં વાતાવરણ જો યોગ્ય છે તો એવા અયોગ્ય સ્થાનની અંદર પણ વ્યક્તિ પોતાના અંતકરણને અયોગ્ય પ્રસ્થાપિત કરી શકે છે. એવું થોડું કે સાતમાળની હવેલી હોય અને સરસ બધું બીછાને બીછાને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો થતી નો અંદર ઉતરે, એવું થોડું એ ઉતરે જ, અને એવું નહીં માનતા તમે ફાટેલ ગોદડી હોય ને તૂટલ ફૂટલ ઝૂંપડી હોય અને પછી ત્યાં બેઠા બેઠા દારૂ પીતા તી નો ચડે, એનો કેફે ચડવાનો કે નો ચડે. એટલે મહારાજના શબ્દ સમજવા બહુ પ્રયાસ કરજો. મહારાજ કહે ભલે કોઈ વ્યવસ્થા નથી પરંતુ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સબરવાત થાય છે તો અંતઃકરણ એનું અતિ પવિત્ર થઈ જાય છે. માટે સત્સંગને અને કુસંગને યોગ્ય કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જોવે તો જાણ્યામાં આવે છે, અને ગબર ગણને તો કાંઈ ખબર પડતી નથી, ગબર ગણને તો કાંઈ ખબર પડતી નથી. મારાના મતે સાર અસરનો જેને વિવેક નથી એને ગબરગણ જાણવો, મોક્ષનો જેને વિચાર નથી એને ગબરગણ જાણવો. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય, અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં, કંઈક વિવેકી હોય કંઈક ભગવાનનો શરણાગત હોય એને આ વાત તરત સમજાઈ જાય છે. માટે પરમહંસ તથા સાંખ્યોગી હરિજન તથા કર્મયોગી હરિજન અને એ સર્વને કુપાત્ર માણસની સંગત કરવી નહીં. જો બધાને કંઈ ત્યાગી ગૃહી સાંખ્યોગી ગમે તે હોય, મારે કે કુમાત્ર માણસનો સંગ કરવો નહીં, જેની પાસેથી તમને જગતમાં ભગવાનમાંથી એઠું ઉતારવાનો શબ્દો મળે છે, બધું બુરી વાતો નીકળે છે અને નહીં કરવાની વાતો થઈ રહી છે, મારે આજ કે એનો સંગ ગમે તેવી શ્રેષ્ઠ વ્યક્તિ હોય તો પણ એને હેઠું ઉતારી દે, માટેનો સંગ કોઈ દાડો કરવો નહીં. અને સત્સંગ થયા મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં ગમે તેવો કુપાત્ર હોય તે લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્ર પણ રાખે તો બાય અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો એમાંથી જાજુ ભૂંડું થાય. જેમ એ આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારોનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરંત કાપી નાખે તો પંડિત કુશળ રહે, ને તેનો લોભ કરે તો જાજો બિગાડ થાય. તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો, અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. મારે કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું, કીડિયારાનો રોગ થયો કે સર્પે આંગળીને કરડી હોય, કીડિયારાનો રોગ ખબર તમને, ગેંગરી કહે છે ને ગેંગરી, એ કીડિયારાનો રોગ ડાયાબિટીસવાળાને લાગુ પડે ક્યારેક ક્યારેક, કોઈ બધાને નહીં. પછી પગની આંગળીથી લગભગ પગમાં વધારે થાય છે, પગની આંગળીથી જરાક વાગ્યો ને એમાંથી જરાક પાકે. પછી ડૉક્ટર કહે ભાઈ તમને ગેંગરી થઈ છે, આંગળી કાપવી પડશે. ઓલો કે નહીં આંગળી નથી કાપવી, આંગળી કાપું તો હું ખંડિત ગણાવું ને. એમ કે અઠવાડિયું જો કાઢી નાખે તો આંગળીને બદલે આખો પોચો કાપવો પડે, અને એમાં લંબાવે તો આખો પગ કાપવો પડે, કારણ કે ગેંગરી આગળ વધતી જાય વધતી જાય વધતી જાય. એમ મહારાજ કે સત્સંગની અંદર ગમે તેવો કુપાત્ર જીવ હોય તેને લેવો, અને એને ધર્મ જ્ઞાન વૈરાગી ભક્તિની વાતો કરીને શ્રેષ્ઠ કક્ષે પહોંચાડવો. પણ સત્સંગમાં આવ્યા પછી, સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું જો રાખે તો મહારાજ કે પછી એનો લોભ ન રાખો. જેમ ગેંગરી વાળા અંગને કાપી નાખે છે એમ મહારાજ કે એને સત્સંગમાંથી કાઢી મેળવો, નહીં કાઢે તો મહારાજ કે જરૂર ભૂંડું થશે. આનો અર્થ જરાક ઊંડાળથી સમજવા પ્રયાસ કરજો. આનો કહેવાનો મતલબ, નતર મનમાં એમ થાય સત્સંગમાં વર્તમાન ધરાવ્યા કંઠી બાંધીને પૂજા પાઠ કરતો થયો ને પછી કાંઈ પણ ભૂલ થયેલી કાઢી મૂકવો, એવો અર્થ નથી મહારાજ કરતા. બરાબર, એવો અર્થ આનો નથી થતો. પણ માનો સત્સંગમાં આવ્યો વર્તમાન ધરાવ્યા ને બધું કરે છે, બધી રીતે એને સમજે, પછી કાંઈક ભૂલ કરે છે, અને ભૂલની બાબત એને કહેવામાં કે આ ભૂલ તારથી ન થવી જોઈએ, અને આ ભૂલ બંધ કર. એ કે ના હું તો ભૂલ કરવાનો, આમાં નથી મારે ફેરફાર થાય એમ. પછી એનો લોભ રાખવો નહીં. મુમુક્ષ છે ને કઈ ભૂલ કરી અને પછી એને કે આ તારી ભૂલ છે, અને મુમુક્ષ એમ કે મારી ભૂલ થઈ ગઈ, એક ફરી મને માફી કરો અને ફરીને ભૂલ નહીં થવા દો. તો એને સમજવું કે આજે જેણે સત્સંગમાં પ્રવેશ કર્યો છે, એણે આજે જ હવે સત્સંગમાં પ્રવેશ કર્યો છે, હવે જો ભૂલ કરે તો એનો હવે લોભ રાખવો અને પછી એને સત્સંગમાંથી વિદાય આપીને કાઢી મેળવો. કારણ કે હવે જ અત્યારે જાગ્યો છે, સમજાય છે. અત્યારે સત્સંગમાં આવ્યો પણ જાગ્યો નહોતો, મોક્ષ બાબતમાં જાગ્યો નહોતો. એક વાર એમ કીધું કે હવે હું આમ નહીં થવા દો એટલે જાગ્યો, અને જાગ્યા પછી મહારાજ કે જો ભૂલ કરે તો પછી એનો લોભ રાખવો અને એને સત્સંગમાંથી મહારાજ કે વિદાય કરી દેવો. તો મહારાજ કે અમે માનશું કે તમે સર્વે અમારી સેવા કરી છે, ભલા થઈને સર્વે આ વાતને રાખજો તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી, અને અમે પણ તમને સર્વને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કે આજે તમે અમારો દાખલો સુફળ કર્યો. મારો શું દાખલો? આ પૃથ્વી પર આવી જીવાત્માને વાસ ન થકી મુક્ત કરાવી નિર્વાસની કરીને અક્ષરધામમાં લઈ જવા છે, એ દાખલો મહારાજ કે તમે સફળ કર્યો એમ માનશું, કારણ કે તમે ગબરગણને બહુ સરસ વાત મહારાજ કહી રહ્યા છે. મહારાજ કે આ વાતનું જો તમે પાલન કરશો તો જાણ્યા તમે અમારી સર્વે સેવા કરી, અને અમે તમને સર્વને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થશું, કે આજે તમે અમારો દાખલો સફળ કર્યો, અને ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેળા રહીશું, અને જો એમ નહીં રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે, અને ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થશો, અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી છે તેનું ફળ તો રજળતા રજળતા કોઈક કાળે પ્રગટ થશે, ત્યારે પણ અમે આ વાત કરી તે પ્રમાણે રહેશો, ત્યાર પછી મુક્ત થઈને અમારા ધામમાં જશો. મહારાજ કે આ વાત તમે આજ સમજો તોય ભલે, ને કાલે સમજો તોય ભલે, જે દાડે મેં કીધું છે એમ તમે કરશો તે દાડે ધામ સુધી પહોંચી શકશે. મહારાજ કે અમારે જરાય ઉતાવળ નથી, તમારી ઉતાવળે ઉતાવળ છે, જેથી તમારે આવવું હોય તે દાડે આ કાગળિયે ક્લિયર કરશો, જેથી કાગળિયા તમે ક્લિયર કરશો તે દાડે વિજાનો સિક્કો તમારા કાગળિયા ઉપર પડશે, બાકી ત્યાં સુધી અધૂરાનું અધૂરું રહેશે. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે, કોઈ અમારો વાદ લેશો તો એનું તો જરૂર ભૂંડું થશે. મહારાજ તો આમ કરતા, મહારાજ તો આવી રીતે વર્તતા. મહારાજ કે અમારો વાદ લેશો તો જરૂર ભૂંડો થશે. દાખલા તરીકે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા, તો મહારાજ તો અનંત આત્માને તારવા માટે આવ્યા, તો સ્ત્રી ભક્તોની સાથે રહીને પણ મહારાજ સત્સંગની વાતો કરી અને અક્ષરધામ સુધી પહોંચાડ્યા, મુક્ત કક્ષાને પહોંચાડ્યા. હવે આમાં કોઈ સાધુ એમ કે મહારાજે તે સ્ત્રી ભક્તોની સાથે બેન વાતો કરતા તો આપણે કરીએ? મહારાજ કે તમારું જરૂર ભૂંડો થશે, એ લાઈન તમે પકડતા, અને તમારે પકડ્યું હોય તો પછી બધી મારી લાઈન પકડજો. તમારે પકડ્યું હોય એ ખૂબ કામ ભાઈ, નહીં તો જીવ છે ને હેલું હેલું પકડે, પ્રસિદ્ધ પ્રસંગ, જગતગુરુ શંકરાચાર્યજી ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળ્યા, સાથે 10-20-25 શિષ્યો હતા. બધી જગ્યાએ ભિક્ષાવૃત્તિ કરતા કરતા એક દારૂના પીઠામાં જઈ ચડ્યા, ભિક્ષામ દેહીને ઉભા રહ્યા. પેલા એ પાત્ર દારૂને ભરી દીધું, ગટગટાવી ગયા. પાછળ શિષ્યો લાઈનમાં ઉભા રહી ગયા, એ ગટગટાવી ગયા. જગતગુરુ શંકરાચાર્યને મનમાં થયો તો ગજબ થઈ, ભારે કરી. પણ મોટા પુરુષ વાતને સમજી ગયા, ત્યાંથી આગળ વધ્યા. એક જગ્યાએ શિશુ ગરમ થતું હતું, ઉકળતું હતું કડાઈમાં, ત્યાં જ એને ઉભા રહ્યા ભિક્ષામ દેહી. પેલો કે પણ હું તમને ભિક્ષામ શું આપતો, કે જે હોય આપ તો, કે ગરમ શિશુ ઈ ઠલાયું અને ધક ધકતું શિશુ એના પાત્રમાં ઠેલ્યું, તે શિશુ ગટગટાવી ગયા. અને પછી શિશુને કીધું, આવો લાઈનમાં આવી જાઓ, ગટગટાઈ જાઓ બધું. તો ગુરુદેવ અમારથી ન પીવાય, ઓલું કેમ પીવાનું? મહારાજ આ વાતને પ્રસ્થાપિત કરવા માંગ્યા છે. મહારાજ કે અમે કર્યું આમ, તમારે કોઈ બધું અમે કર્યું એમ કરજો, તો તમારે અમે કર્યું એમ જ કર્યું તો લોજને તમે ભૂલતા નહીં. અમે તો સુરતની મરચીના લુખા ગોળા ખાતા, અમે સુરતની મરચીના લુખા ગોળા ખાતા હતા મીંડી આવળની સાથે મેળવીને. પહેલાં તમે એ ખાઈ જોજો અને પછી સ્ત્રીઓની મધ્ય બેસીને વાતા કરજો, કાંઈ બાદ નથી. પહેલાં આની ટ્રાય કરજો. ટ્રાય કરવા ગયા, બધા ગોથા ખાઈ ગયા ખબર. એટલે જો ને ખાખીનું મોટું ઝુંડ આવ્યું. મુક્તાનંદ સ્વામી પાસે આવીને કહે, સ્વામીજી એ જગા કા મહંત કોણ હૈ? મુક્તાનંદ સ્વામી બતાવી દીધા મારને, એ જો છોટા વર્ણિ હે ને વો એ જગા કા મહંત. ઓહો, દિખને મેં તો બહુત છોટા લગતા હૈ. મુક્તાનંદ સ્વામી કે આ દિખને મેં છોટા લગતા હૈ મગર બહુત બઢિયા, બહુત અચ્છી બાત હૈ. પછી થોડોક સત્સંગ કર્યો, બપોરનો ટાઈમ થયો એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે હાલો મહાત્માજી ભોજન કરવા. બધા તો ઉભા થયા, આપણે એમાં મહંત જે હતા ને એનો ઉભા થયા. એ કે હમ તો મહંતજી કે સાથ ભોજન કરેંગે. મુક્તાનંદ સ્વામી કે વાંધો નહીં. અને પછી મહંતજી જમવા બેઠે ને બેઠા, અને મહારાજને પ્રકરણ હાલતું હતું, મીંડી આવળ અને મરચીના રોજ બે ગોળા ખાય. આપણે તે મરચી ખાધી હોય ને તો આઠ દાડા સુધી હરખું ન આવે, લાડવા જેવડા બે ગોળા કરીને જમતા હતા. એ પ્રકરણ હાલતું હતું. અને પછી મુક્તાનંદ સ્વામી મહારાજને પીરસવા આવ્યા, બે ગોળા પીરસ્યા, મહારાજ તો બે ગોળા જમી ગયા. પછી મહંતજીને માટે દાળ ભાત શાક રોટલી પીરસવા આવ્યા. એ મહંતજી કે નહીં, એ ભોજન અમે નહીં કરેંગે. જો મહંતજીને ભોજન ક્યાં વું અમ કરેંગે. એના મનમાં કા લીલવાણી કઈ લાડવા લાગે. મુક્તાનંદ સ્વામીના મનમાં થયું, આ મરવાનો થયો લાગે છે. લઈને બે લાડુ પીરસ્યા અને એને મોઢા મૂક્યા ને ક્યાં જાય ભાઈ, આંખમાંથી નાકમાંથી પાણી વહેતા થઈ, રાડે રાડ મળ્યા બોલાવા, હરિયા મેં મર ગયા, હરિયા મેં મર ગયા, બચા લીજે, મુજે બચા લીજે. ચારે બાજુ શિષ્ય વિટળા વળ્યા, ગુરુજી કો કુછ હો ગયા, ગુરુજી કો કુછ હો ગયા. મહારાજ કે કુછ હો ગયા, કુછ હો ગયા. રાડે નાખતા રહો તો ગુરુજી ઉકલી હોતે જાહે. અને 500 ગ્રામ ઘી પાવ તો સેટિંગ થાય. 500 ગ્રામ ઘી જયારે પાયું ત્યારે શ્વાસ હેઠો બેઠો. કહેવાનો મતલબ, મહારાજ એમ કહેવા માંગે છે, તમે અમે કર્યું એમ ભલાથન કરશો ને, અમે કીધું એમ તમે કરજો. કારણ કે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે ને. હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈના ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન કર મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે અંતકરણને હું પકડું છું. અને બીજાને તો એ અંતકરણ દેખ્યામાં પણ આવતું નથી. મહારાજ કે અમારા હૃદયમાં નરનારાયણ પ્રગટ બિરાજે છે ને, અનાદિને અમે મુક્ત છીએ. ભક્તો, આવા જે શબ્દો છે એ શબ્દથી જીવાત્મા ભ્રમે છે, જેથી કરીને મારા સુધી પહોંચી શકતો નથી. પણ મહારાજને સમજવો હોય તો એક વચનામૃતને આધારે ન સમજાય, આખા વચનામૃતમાં આગળ વધવું પડે. કારણ કે મહારાજ કે અમે વિધ ભાષાથી બોલ્યા છીએ, તમે એમાંથી વાતને કેચ કરજો બરાબર. અમે તો ગમે એ બાજુ બોલિંગ કરીએ, ફિલ્ડિંગ કેમ ભરીએ તમારા હાથની વાત છે. આમ જ બોલિંગ કરે એમ ન હાલે, ફિલ્ડિંગ ભરનારો હોશિયાર હોવો જોઈએ. મહારાજ કે અમે તો અલગ અલગ જગ્યાએ બોલિંગ કરશું, પણ કે તમારે કરવાનું છે. ક્યારેક અમે ભક્ત ભાવથી બોલશું, ક્યારેક અમે અવતાર ભાવથી બોલશું, અને ક્યારેક અમે અવતારી ભાવથી પણ વાત કરીશું. અહીંયા મહારાજ કે અમે નરનારાયણ અમારા હૃદયમાં પ્રગટ બિરાજ, અમે તો અનંત અનાદિકાળના મુક્ત છીએ. એના એ જ મહારાજ અંત્યના 38મા વચનામૃતમાં એમ કહે, સાંખ્યાદિક શાસ્ત્રીકરણ મેં જયારે વિચાર કર્યો ત્યારે બહુ સ્પષ્ટ વાત દેખાણી કે આત્યંતિક પ્રલય જયારે થાય છે ત્યારે એક હું મારું ધામ અને મારા મુક્ત ત્રણ જ રહે છે, બાકી કાંઈ રહેવા પામતું નથી. એવા જે સર્વોપરી ભગવાને આજ તમને પ્રગટ મળ્યા છે, તમારા નયન ગોચર વર્તે છે, તમારી સેવાને અંગીકાર કરે છે, એ સર્વ અવતાર ના અવતાર એ સર્વ કારણ ના કારણ છે અને સર્વ રીતે ઉપાસના કરવા યોગ્ય છે. એ જ મહારાજ અમદાવાદના સાતમા વચનામૃતમાં એમ કે અહીંયા કે અમે નંદનના દાસ છીએ અને અમદાવાદના સાતમા વચનામૃતમાં મહારાજ કે અમે જ્યારે અંતરદ્રષ્ટિ કરીને જોયું તો હું એક જ પુરુષોત્તમ છું, બીજું કોઈ મને પુરુષોત્તમ દેખાણો નહીં. મારા જમણા પગના અંગૂઠે કરી અને પૃથ્વીને જ્યારે ડગાવ માંડું ત્યારે અનંત કરોડો બ્રહ્માની પૃથ્વી ડગમગવા લાગે છે. પણ અહીંયા જે મહારાજ વાત કરી રહ્યા છે, કઈ કરી રહ્યા છે? મહારાજ કે અમારા કોઈ શ્રેષ્ઠ મુક્ત સંત હોય અથવા મુક્ત કક્ષાને પામેલા પુરુષ હોય એના જેવી પણ તમે આચરણ કરતા નહીં, એની હરોળમાં પણ તમે આવી શકશો. ગોપાલ સ્વામી હરોળમાં આપણે આવીએ અને કરવા જઈએ ગોથેલું ખાઈ જાય કે ન ખાઈ જાય? મહારાજ કે બરાબર ધ્યાન રાખજો, કારણ કે એ બધા તો અંતકરણને પકડી લે છે. સંકલ્પ બંધ થાવ, આવો જાય વિચાર કરે ને આંખ વીંચીને બેસી જાય આઠ આઠ કલાક સુધી અને સંકલ્પ ન ઉઠે. મહારાજ કે તમારે આઠ મિનિટ સેટિંગ નથી આવતું, માટે વિચાર કરજો. માટે અમારો વાદ લઈને જાણેજી ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહેશું તે નારદ સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય. ઉપાધિમાં રહીને શુદ્ધ રહેશે, ઉપાધિ એટલે વ્યવહાર નહીં સમજતા હો, ઉપાધિ એટલે ત્યાગી માટે ધન અને નારીના પ્રસંગમાં રહ્યા પછી માનસિક હું નિર્લેપ રહીશ તો મહારાજ કે નિર્લેપ નહીં રહી શકો. પોતાનું કરીને ધન રાખશે, નારીઓની સાથે નિત્ય પ્રસંગ રાખશે અને પછી માનસિક શુદ્ધ રહો, મહારાજ કે શુદ્ધ નહીં રહી શકો. ગ્રસ્થ માટે દારૂ પાન કરનારો એ જ પરમ મિત્ર બનાવે અને એની સાથે દારૂના હડ્ડામાં જાય, કલબમાં જાય અને મને કાંઈ ન થાય. એ મીટ પડખે બેઠો બેઠો કાપીને ખાતો અને પડખે બેઠો બેઠો જો મને કાંઈ ન થાય, મહારાજ કે ખબરદાર ગુથ્થીલું ખાઈ જશો. મહારાજ કે કદી મનમાં નહીં વિચાર કરજો કે ઉપાધિમાં રહીને હું નિર્લેપ રહી શકું. અહીંયા આ ઉપાધિ સમજવી, વ્યવહાર નહીં. વ્યવહાર તો શક્ય છે, મારીની આજ્ઞા કરીને ગમે એટલો વ્યવહાર કર્યા પછી વ્યક્તિ નિર્લેપ રહેવું એ કઠણ નથી, પણ આ મહારાજ કે કઠણ છે. માટે મહારાજ કે બરાબર સાવધાન રહેજો. અને બીજાની શી વાર્તા કેવી, અને અનંત મુક્ત થઈ ગયા, અનંત મુક્ત થશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહેવો કોઈ થયો નથી થશે પણ, અનંત મુક્ત થઈ ગયા અનંત થશે ઉપાધિમ રહીને કોઈ નિર્લેપ રહ્યો નથી. પરાશર જેવા ઉપાધિમ રહીને માને મચ્છગંધાના જોગમાં નિર્લેપ ન રહી શક્યા, બ્રહ્મા જેવા પણ સરસ્વતીના જોગમાં નિર્લેપ મહારાજ કે ન રહી શક્યા. આવા એકની અનંત ચંદ્ર ન રહી શક્યા, બૃહસ્પતિ ન રહી શક્યા, ઇન્દ્ર ન રહી શક્યો, મહારાજ કે મોટા મોટા નથી રહી શક્યા ઉપાધિમ રહીને નિર્લેપ. માટે તમે કદી અહંકાર નહીં લાવશો કે ઉપાધિમ રહીને નિર્લેપ રહી શકાય. અને હમણાં પણ કોઈ નથી અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઈકને હેતે કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડાસારો બોલાવીએ છીએ, અથવા કોઈને હેતે કરીને સામું જઈએ છીએ, અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા ઢોલિયો બિછાવી દે છે તેના ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે જે પદાર્થ આપે છે લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડાને વાસ્તે કરીએ છીએ પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. મહારાજ કે અમે પાછી આવી કડક વાત કરે પછી મનમાં થાય ને આપણને એમ કહે છે કે તમારે આમ કોણ પોતે વર્તતા નથી, આપણને એમ કહે છે તમારે ખટરસના નિયમ રાખવાના, ખાટું નહીં ખાવું, તીખું નહીં ખાવું, ગળું નહીં ખાવું, પોતે લાડવા ખાય. મહારાજ કે અમે જે જે ક્રિયા કરીએ છીએ તો ભક્તના ભાવને પૂર્ણ કરવા માટે મહારાજ કે કરીએ છીએ. ભગતને ભાવ જ્યારે સંકલ્પ ઉઠે ત્યારે મહારાજ કે અમારે એને પૂરો કરવો પડે. ભગતને ભાવ શું થાય કઈ નક્કી ન હોય. મહારાજ હોય ને પેલા ગામમાં ગયેલા, આખા ગામે સંકલ્પ કર્યો, મહારાજ અમારી ઘેરે ઘેરે જમવા બોલો. મહારાજ ઘેરે ઘેરે ગયા પણ મહારાજ એક જ લાડુ જમશું તો વાંધો નહીં, હવા શિરના બધા કર્યા તો આખા ગામમાં ઘેરે ઘેરે જમ્યા. મહારાજ કે એમે શું કામ જમ્યા, તો ભક્તનો ભાવ પૂર્ણ કરવા માટે. મહારાજ કે જોજો અમારી ક્રિયાની જેમ તમે નહીં કરશો ને તો ગોથેલું ખાશો, સુરા ખાચરના મનમાં થઈ ગયું, માળો ભગવાન પણ આમ જલસો કે આ જલસા માણકી પર બે હવાનું અને ચાર બાજ જ્યાં જાય ના જીહા 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 થાય અને જલસો અલગ અલગ થાળ બને ને કાંઈ ઉપાધિ નહીં, સારા વસ્ત્ર આભૂષણ પહેરવાના. મારીના મનમાંથી સુરા ખાચરનો સંકલ્પ થાય છે ક્યારેક વાત. એમાં કાર્યાણી પધારેલા મહારાજ અને ઉત્સવ કરતા હતા, પછી મહારાજના મનમાંથી સુરા ખાચરને પાઠ ભણાવવો પડશે. મહારાજ હિંડોળે હિંચકતા હતા અને બહુ બધા ભક્તો આવેલા, આમ હિંચકો કરીને પાછો આમ જાય ને તો ભક્તોની લાઈન હતી, બધાના હાથમાં હાકર, બધાએ મારના મોઢામાં સાકરનો ગાંગડો મૂકે આમ હિંડોળો કરીને મહારાજ જમીન પાછા આવી જાય એટલે પાછો ગાંગડો મૂકે. એમ બે કલાકથી હાલતું હતું. સુરા ખાચીના મનમાં થયો જલસો પડી ગયો છે ને કઈ, પણ તનકી જાણે મનકી જાણે જાણે ચીટકી ચોરી. મહારાજ સુરા ખાચરના સંકલ્પને કેમ ન જાણે. મહારાજ કે સુરા ખાચર અહીંયા આવો તો. હા મારે શું કામ. એક કામ કરો ને, અમારે જરાક બાથરૂમ જવું છે, તમે અહીંયા બેહો અને તમે ઘડીક સાકરની વ્યવસ્થા ગોઠવો. ભક્તો સાકર આપે છે ને એ તમે અમારા બદલા જમતા જાઓ, અમે આવીએ છીએ. સુરા ખાચરના મનમાંથી કામ થઈ ગયું કે, અને બેઠા હિંડોળે. મહારાજ બાથરૂમને બાને ગયા, આ બાજુ હિંડોળેથી આમ આવે એટલે હાકરનો ગાંગડો મૂકે, બે ચાર તો મજા આવી. પણ પછી હાકર ક્યાં સુધી હાલે, મળ્યું મોઢું ભાંગવા. અને મારા જાણે જાણે મોઢું કર્યું. સુરા ખાચર પછી તો હાકરનો ગાંગડો મહારાજની સામે જો બાજુ આવે છે, મહારાજ આવે છે. મહારાજે મોઢું કર્યું પછી તો હિંડોળ આમ થયો આવ્યો એટલો હાકરનો ગાંગડો મૂકવા ગયો અને સુરા ખાચર આડો મોઢા આદો હાથ ધર્યો અને ફરીને આમ જયારે હિંડોળો ગયો અને મારાને બૂમ મારી, મહારાજ હવે જલ્દી ભગવાન પણ તમારું સંભાળી લો કે આ મારું કામ નથી. ભગવાનનું પદ ભગવાન ન સંભાળી શકે, બાકી કોઈનું કામ નથી, કોઈનું અસ્તિત્વ નથી. એટલે મહારાજ કહે છે કે અમે જે કાંઈ કરીએ છીએ ભક્તના સુખને માટે અંગીકાર કરીએ છીએ અને જીવના રૂડાને માટે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. મહારાજ કે અમારા માટે લેશ માત્ર અમને સંકલ્પ થતો હોય તો ગુરુ રામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારે ને કોઈ અમારો વાદ કરશો માં, અને પંચ ઇન્દ્રોનો આહાર છે તેને અતિ શુદ્ધપણે કરીને રાખજો, એ વચન અમારું જરૂર માનજો. અને આ વાત તો સર્વને સમજાવી સુગમ છે, માટે સર્વના સમજાવવામાં તુરંત આવી જશે તે સારું. સત્સંગમાં અતિશય પ્રવૃત્તા આવજો, સત્સંગમાં વાતની અતિશય પ્રવૃત્તા આવજો. કઈ વાતની અતિશય પ્રવૃત્તા આવજો? ઇન્દ્રિયોના આહારને શુદ્ધ કરવાની. નહીં ખપતી વસ્તુ નહીં ખાવી, નહીં જોવા જેવી વસ્તુ નહીં જોવી, નહીં સાંભળવા જેવી નહીં સાંભળવી, નહીં સ્પર્શ કર્યા જેવી વસ્તુનો સ્પર્શ નહીં કરવો, નહીં સુગંધ લેતા જેવી વસ્તુનો સુગંધ ન લેવો. મહારાજ કે વાતને ખૂબ સત્સંગમાં પ્રવૃત્તા આવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાને ઉતારે પધારતા હવા. ઇતિ વચનામૃતમ પ્રથમનું 18મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.